Order, please.
Amatyansa nivedana garu saukhya amatya Raj Seeratna Mettuma.
Garu kathanayakathumani me pilibandawa me wagema Dinesh Gunawardana mantrituma 23 82 yatate magen prashnayak ahala man may maase 26 wenda dunna. Ada mata danun deela naha ehema kisima prashnayak metana naganamai kiyala. Se mata pasuwa dawal dekata vithara thamai aranthune agramathithumagen ahala. අග්‍රාමාත්‍යතුමා පැය 24ක් ගත්තායි කියලා මොකද මං හිතන්නේ එතුමාට විශේෂ රැස්වීමක් ජනාධිපතිතුමාත් එක්ක මමත් දැන් මෙතන ඉඳලා යන්න ඕනේ දැන්ටත් අපි අපේ කොළඹ විශ්වවිද්‍යාලයේ පළාත් පාලන ආයතන වල නිලධාරීනුයි මහා ඇමතිවරුයි ඔක්කොම කොළඹ දිස්ත්‍රික්කයේ මහා ඇමතිවරයයි ඔක්කොම කැඳවලා තියෙනවා මේ පිළිබඳව පළාත් පාලන ආයතන පිළිබඳව ගත යුතු තීන්දුව තීරණ ගැන කතා කරන්නට දැන් මේ නියෝගය අපිට මේ අහන ප්‍රශ්න මාලාව හැටියට මම උත්තර දෙන්නම් එක කොළඹ දිස්ත්‍රික්කයේ ප්‍රධාන රෝහල්වල ප්‍රතිකාර ලැබෙමින් සිටින ඩෙංගු නොවන සහ බරපතල තත්ත්වයේ නොවන රෝගීන් පර්යන්තේ රෝහල්වලට මාරු කිරීම. පර්යන්තේ රෝහල්වල ඩෙංගු රෝගයේ මූලික අවස්ථාවේ සිටින රෝගීන් සඳහා ප්‍රතිකාර මධ්‍යස්ථාන පිහිටවීම. උදාහරණ අපි මෙතන මේ ගරු කතානායකතුමනි අපි අපේ ඩෙංගු විශේෂ ඒකක දෙකක් තිබෙනවා. විශේෂඥ වෛද්‍ය විජේ වික්‍රම යටතේ IDH එකත් විශේෂඥ වෛද්‍ය ලක්කුමාර් ප්‍රනාන්දු යටතේ මුයිගම රෝහලත් මේ විශේෂඥ වෛද්‍යරු දෙන්නාම අපි තායිලන්තේ ඇරලා විශේෂ පුහුණුවක් ලැබලා දීලා තියෙනවා ඩෙංගු රෝගය මර්ධනය ප්‍රතිකාර කිරීම පිළිබඳව. ඒ නිසා වුන් දෙදෙනා යටතේ එතකොට IDH රෝහල මදි වෙමින් තිබුණා. ඒ අනුව අපි ළඟම තියෙන තලංගම රෝහල ගත්තා. ඒ වගේම වෑතර රෝහල ගත්තා. අරගෙන කළුබෝවිල රෝහලත් එක්ක එකපද්ද කරලා මේක එක ක්ලස්ටර් එකකට දාලා එක මේකෙන් සියලුම රෝගීන් ඒවා ස්ථානගත කරලා ප්‍රතිකාර කිරීම පටන් ගත්තා. ඒ වගේම මීගමු රෝහලේ තදබදයේ අඩු කිරීම සඳහා මීගමුවේ ඇතරම අපි පහුගිය දවස්වල හැදුවා වෙනම ඒකකයක් ඒකේ තමයි දැන් අපි ස්ථානගත කරලා තිබෙන්නේ මේ දැන්ට ඩෙංගු මර්ධන ඒකකය. ඒකට අපි නාරි වෛද්‍යවරුන් කතා කරලා ඒකේ එක වාට්ටු දෙක එකක් කරලා අපි එකක් ගත්ත වාට්ටුවක් මොකද 50 තමයි ඇඳන්වල රෝගීන් හිටියේ. ඒ එක වාට්ටුවක් අරගත්තා. ඒ වගේම විජය කුමාරතුංග රෝහල අපි ඒකෙත් තිබෙන වට්ටු අපි අරගත්ත එහෙ රෝගින්න රෝහල් ගත කරන්නට. ඒ විදිහට අපි මේ මේවා වෛද්‍ය සේවා පුළුල් කරා. ඒ වගේම කොළඹ ප්‍රධාන රෝහල සිටින ඩෙංගු මේ ඒ වගේම මේ ඩෙංගු රෝගීන් සඳහා අවශ්‍ය අමතර ඇඳන් ලබා දීලා අපි ඇඳන් ප්‍රමාණය වැඩි කරා වැඩි කළා රෝගී ප්‍රතිකාර පුළුල් කරා. කොළඹ ප්‍රධාන රෝහල්වල සිටින ඩෙංගු පිළිබඳ පුහුණු වෛද්‍යවරුන් එම රෝහල්වල සේවයට අතිරේකව පර්යන්තේ රෝහල්වල ප්‍රතිකාරක සඳහා යොමු කරා. මොකද සමහර අපි වෛද්‍යවරු මේකට විශේෂ පුහුණුවක් ලැබු කට්ටියව ඒ තියෙන ස්තව රෝහල අමතරව ඒගොල්ලන්ට රෝහල් බාර දුන අනිත් රෝහල්වලුත් ඒක ප්‍රතිකාර ක්‍රියා මාර්ග බලාගෙන කරන්නට. ඩෙංගු රෝගීන්ට ප්‍රතිකාර කිරීම සඳහා හෙදියන් සහ වෛද්‍යවරුන් වැඩියෙන් වැඩි වශයෙන් පුහුණු කිරීම කරනවා මේ ඩෙංගු මර්ධනයේ සඳහාම විශේෂ පාඨමාලාව දීලා ඕන පුහුණු කිරීමට. ඒ වගේම පුහුණු කාල සීමාව අවසන් වූ පත්වීම් ලබා දීමට බලාපොරොත්තුෙන් සිටින වෛද්‍යවරුන් සහ හෙදියන් ඩෙංගු රෝගීන් ප්‍රතිකාර සඳහා ඩෙංගු රෝගීන් සිටින රෝහල්වල සේවයට අනුයුක්ත කරනවා. අලුතෙන් බැචස් දෙකක් අවුට් වෙනවා. තව එන සතියේ ඒ දෙගොල්ලන්ම අපි මේ රෝහල්වලට අනුගත කරනවා. කොහෙද මේ රෝහ මේක පැතිරීම වැඩියෙන් තියෙන තැන්වලට. මේකට අමතරව මේ රුධිර පරීක්ෂණ සඳහා දැන් මේ හැම රෝහලකටම ගිය 2016 වසරේ මම රුපියල් බිලියන 2ක් භාණ්ඩාගාරයෙන් අරගෙන ඔටෝ ඇනලයිසස් ලබා දුන්නා. ඒ මොකද මේ ඩෙංගු රෝග මේ රුධිර පරීක්ෂණය කරන්නට ඕනේ පැය දෙකක් ඇතුළතදී. වාර්තාව දාලා ප්‍රතිකාර කරන්න ඕනේ. එතකොට ඔහුව ජීවිතේ බේරගත හැකි. මෙතන ඇත්තටම තප්පර 30කට ඔටෝ ඇනලයිසර් එකේ මේ ලේ වාර්තා 16ක් වාර්තා වෙනවා ඔටෝමැටිකලි. එතකොට එවැනි තත්ත්වයක් කලින් තිබුණේ නැහැ. නමුත් ඒක මම පළවෙනි ප්‍රොජෙක්ට් එක කොළඹ කරලා ඊට පස්සේ මේ රජයට කතා කරලා බිලියන 2ක් වෙන් කරගෙන අද හැම රසායනාගාරයකම මේ ඔටෝ ඇනලයිසර්ස් අපි යොදලා තියෙනවා. ලංකාව පුරාම ඒ විදිහට අපි ලබා ගන්නට. ඒකෙන් තමයි අපි ඇත්තරම මේ රෝගීන්ගේ ජීවිත බේරා ගැනීම තත්ත්වය බැලුවාම ඉතා ඉහළ මට්ටමකට ගිහිලා තියෙන්නේ ඒකයි. මේ කියන්නේ මරණ සංඛ්‍යාව ප්‍රතිශතයක් වශයෙන් අඩු වෙලා තිබෙනවා. පෞද්ගලික රසායනාගාරවල ඩෙංගු ප්‍රතිදේහ ජනකය පරීක්ෂා කිරීමේ ගාස්තු රුපියල් 1000 දක්වා අඩු කිරීමට කටයුතු කිරීම. සම්පූර්ණ රුධිර පරීක්ෂාව සඳහා වන ගාස්තුවද රුපියල් 250 දක්වා අඩු කිරීමට කටයුතු කිරීම. රුපියල් 1000යි ගාස්තුවට ඉස්සෙල්ලා රුපියල් 3900 වෙනකන් අය කරා. අද ඒක රුපියල් 1000කට අනිත් එක රුපියල් 700ක් විතර වුණා. ඒකත් රුපියල් 250කට අඩු කරලා තිබෙනවා. ඒ මොකද විශාල රෝගීන් සංඛ්‍යාවක් අද රෝහල් වලට යනවා. පුද්ගලික අංශේනොත් මේ හැම උණ රෝගියෙක්ම ගිහිල්ලා මේක බලා ගන්නවා. බලා ගත්තාම දෙවනි දවසෙත් ආපහු බලා ගන්නට ඕනේ, රිපීට් එක කරන්නට ඕනේ. එතකොට තමයි ස්ථිර වෙන්නේ ඩෙංගු රෝගය තියෙනවද නැද්ද කියලා. ඒ කියන්නේ මේ වගේ දෙගුණයක් මිල යනවා රුපියල් 7000ක් 7500 නම් අද ඒක රුපියල් 2000කට ඒක කරගන්නට අපි නියෝග දීලා ඒක දැන් සිදු වෙනවා. ඒ වගේම ඩෙංගු රෝගීන්ට ප්‍රතිකාර කිරීමේදී රජයේ රෝහල්වල රෝගීන්ගේ රුධිර පරීක්ෂා ඉතා ඉක්මනින් සිදු කිරීමට කටයුතු කිරීම. ඒ වගේම සෑම සතියකම සිකුරාදා පෙරවරු 9 මාර්තු සිට 10 මාර්තු දක්වා මාධ්‍ය සමග රට පුරා ඩෙංගු මර්ධන වැඩපිළිවෙළ ක්‍රියාත්මක කරන හැම දවසෙම අපි රාජ්‍ය ආයතන සියල්ලම නියෝග දීලා තියෙනවා 9 මාර්තු සිට 10 මාර්තු දක්වා තමන්ගේ පරිසර පිරිසිදු කිරීමේ වැඩපිළිවෙළ ඒක මාධ්‍ය හරහා ඒක සජීවීව ඒක ඒ සම්බන්ධව වැඩපිළිවෙළ ක්‍රියාත්මක කරනවා. දාද පහම අද පස්වරු 3ටත් මෙවැනි රැස්වීමක් ජනාධිපතිමත් එක්ක තිබෙනවා. දැන් 2017 වර්ෂයේ මේ දක්වා ඩෙංගු රෝග ව්‍යාපෘතිය වළක්වා ගැනීම සඳහා නිතිපතා වැඩසටහන් අපි ක්‍රියාත්මක කරා. ඔබතුමාලා දැනගන්න මේ ඩෙංගු රෝගය කියන එක ඒක පැතිරීමට ප්‍රධාන හේතුවක් තමයි දේශගුණික සාධකය. මේ හැම අවුරුද්දකම මගේ ගාව තියෙන මේ චාට් එක මේ රටේ ඒ එවැනි දේශගුණික ව්‍යාපාරය ඇසිති යුද්ධන හැම අවස්ථාවකම ඩෙංගු රෝගය වැඩි වුණා. එතකොට මේකේ හුඟාක්ම වැඩි වුණ අවුරුද්ද තමයි 2009. 2009 අවුරුද්දේ මරණ 349ක් තිබුණා. 100ට එක්කෙනෙක් මැරුණා. අද 100.03කට ඒ මරණ සංඛ්‍යාව අඩු වෙලා තියෙනවා. පහුගිය කාලයක 0.2කට අඩු වෙලා තියුණා. දැන් 0.1ක් වැඩි වෙලා තිබෙනවා. නමුත් තවමත් 0.3ක අපිට තියාගන්න පුළුවන්. ලෝක සෞඛ්‍ය සංවිධානයේ ලෝක සෞඛ්‍ය සංවිධානය අපිට ප්‍රශංසා කරනවා මේ මරණ සංඛ්‍යාව 0.3ක පවත්වා ගැනීමට. මොකද අනිත් හැම රටකම ඊට වඩා වැඩි. ගිය අවුරුද්දේ මැලේසියාවේ 126,000ක් රෝගීන් හම්බුණා, 400ක් මිය ගියා. 30,000ක් සිංගප්පූරුවේ හම්බුණා, ඒ 30,000න් විශාල සෑහෙන ප්‍රතිශතයක් මිය ගියා. ඉතින් ඒ නිසා ඒ ප්‍රතිශතය අඩු කරගෙන තියෙනවා. ඒක තමයි රෝහල් වලින් කරන්නට පුළුවන් මූලිකම ප්‍රතිවාරයේ ප්‍රතිකාර. එහෙම නැතුව ඩෙංගු රෝගය තියෙන්නේ ගං වතුරත් අනිත් පැත්තෙන් කසල මේ එකත් ඒ දෙක එකතු වෙලා තමයි මේකට රෝගකාරකයේ බවට පත් වෙන්නේ. ඒ වගේම මේ අධි අවදානම් ග්‍රාම සේවක වසම් ඉලක්ක කොටල විශේෂ මර්ධුරු මර්ධන වැඩසටහන් 4ක් මේ මාස කීපයට අපි කරලා තිබෙනවා. ඒ වගේම 2017 මාර්තු මාසේ 29 සහ අප්‍රේල් 4 දක්වා අපි විශාල ක්‍රියාන්විතයක් දීප ව්‍යාප්ත මදුරු මර්ධන සතියක් ක්‍රියාත්මක කරා. ඒකේ ත්‍රිවිධ හමුදාව, පොලිසිය, ජනාධිපති කාර්යසාධක බලකාය ඔක්කොම එක්කව කරලා පරිසර ලක්ෂ 7ක් අපි පරීක්ෂා කරා ඩෙංගු කීටයන්ට. ඒකෙන් 120ක තියුණා බෝවණ තැන්. ඒවැයින් වැඩිම තිබුණේ වර්ෂාවට පෙර. ඇතරම හේතුව තිබුණේ ඒ කියන්නේ මේ ප්‍රධාන තියුණේ හම්බන්තොට කළුතර මාතර දිස්ත්‍රික්කවල තිබුණේ දීවර වරායන් වල තිබුණ මදුරුවන් හුඟක්ම බෝ වෙන තිබුණා. මොකද බෝට්ටු වල වතුර රැස්වීම තුළ ගෘහස්ත පරිසරය තුළ ජලය රැස්වීම තිබුණ හම්බන්තොට තිරුකුණාමලයේ මන්නාරම සහ මඩකලපුව සහ ලිංගාශ්‍රිතව තිබුණ කින්නියා මඩකලපුව. එතකොට ඒ වගේ අනිත් එක මේ වර ඩෙංගු එකේ තිබුණේ ඩෙංගු එකේ සාමාන්‍යයෙන් තියෙන්නේ මේ ඩෙංගු වෛරසයේ 1-4 කාණ්ඩයන් තමයි ලංකාවේ මෙතෙක් ඩෙංගු වල තිබුණේ. නමුත් මේ වසරේ ඇත්තම ඩෙංගු වෛරස කාණ්ඩ 2 අලුතෙන් ඉන්ට්‍රඩියුස් කරලා තිබුණා. ඒ මේ සෙකන්ඩ් ටයිප් එක ලංකාවට ඇවිල්ලා තිබුණා. ඒක අරිට වඩා ටිකක් උත්සන්නයි රෝගය. ඉතින් ඒක නිසා අලුතෙන් අපිට ලෑස්ති වෙන්න වුණා ඒ වැඩ කටයුත්තට. මේ අනුව අපි ඇත්තරම වෙනමම පාසල් සහ උසස් අධ්‍යාපන ආයතන, රජයේ සහ පෞද්ගලික ආයතන හා ආගමික ස්ථාන, ඒ වගේම නිවාස පරිසර, ඉදිකිරීම් පරිසර සහ ජනමාධ්‍ය හරහා දැනුවත් කිරීම මේ කොටස දිගටම කරගෙන යනවා. දැන් අපි බැලුවොත් මේ ඉතිහාසයේ 2009 වසරේ 2009 ගත්තොත් ඒක තමයි නරකම තිබුණ අවුරුද්දක්. මරණ සංඛ්‍යාව 349ක් තිබුණා. ඒ මේක හැටියට 1%ක අද මේනකොට 0.3ක් දක්වා අඩු කරගෙන තියෙනවා අපිට. නමුත් ඒකෙන් අපිට සතුරු වෙන්නට බෑ. අපි මේ සඳහා නොයෙකුත් දැඩි ක්‍රියාමාර්ග දැන්ට මේ අරගත්ත ක්‍රියාමාර්ගින්ද අපි බලාපොරොත්තු වෙනවා. මේ වෙනකොට කසල කළමනාකරණයත් හොඳ තත්ත්වයකට ඇවිල්ලා තිබෙනවා. නගර සභා සහ මේ අනිත් පළාත් පාලන ආයතන වලට පෙරට වඩා. ඒ වගේම ගංවතුර තත්ත්වය දැන් තමයි ඇත්තටම රෝගීන් වැඩිවීම ඇති වෙන දැන් අපිට බලාපොරොත්තු වෙන්න පුළුවන්. මොකද ගංවතුර බැහැලා යනකොට තමයි මේක වැඩි වෙන්නේ. මොකද එක එක තැන්වල වතුර එක්කව වුණාම ඒ වතුර තැන්වල තමයි කීටව. ඒකම මම ඔබතුමාට දන්නනවා. දැන් මේ පිළිබඳව මේකට අමතරව මේ රෝහල් සඳහා යොමු වන ඩෙංගු රෝගීන් අතරින් රෝහල්ගත කිරීම අවශ්‍ය නොවන රෝගීන්ට ප්‍රතිකාර හා උපදෙස් ලබා දී නිවෙස් වෙත යොමු කරන අතර එම රෝගීන්ගේ බරපතල තත්ත්වයේ රෝග ලක්ෂණ පහළ වුවත් වහාම රෝහල වෙත රැගෙන එන ලෙසත් ඔවුන් වෙනුවෙන් විශේෂ කවුන්ටරයක් කරා ඉතා ඉක්මනින් රෝහල්ගත කිරීමට කටයුතු කිරීම. ඒ වගේම සෞඛ්‍ය වෛද්‍ය කාර්ය බල ප්‍රදේශවල අධ්‍යාවදානම් කලාප ග්‍රාම සේවක හා ත්‍රිවිධ හමුදාවේ සහයෝග ලබා ගැනීමෙන් නිවාරණ සේවා වල යෙදීම. දුම් ගැසීම දැන් දුම් ගැසන යන්ත්‍ර 500ක් අපි ජර්මනියෙන් හොඳම යන්ත්‍ර අපි ගෙනහැරලා බෙදාහැරලා තියෙනවා. කොහෙවත් ඒවායේ අඩුපාඩුවක් නැහැ. ඒ වගේම 500ක් බස්නාහිර පළාතට අලුත් සේවකයන් බඳවාගෙන තියෙනවා මේ ක්‍රියාන්විතය සිදු කිරීම සඳහා. ඒ වගේම නිවාසවල ඩෙංගු රෝග බෝවන ස්ථාන පරීක්ෂා කිරීමට ත්‍රිවිධ හමුදාවේ සහාය ලබාගෙන තිබෙනවා. ඒ සහ පාසල් හා ප්‍රජාව දැනුවත් කිරීමේ වැඩසටහන් පුරුල් කරලා තිබෙනවා. ඒ වගේම අපි දැන් පෞගේ දවස්වල අපේ විශේෂඥ වෛද්‍ය හසිත තිසේරා මේ ඩෙංගු මර්ධන ඒකකය භාරව ඉන්න එක්කෙනා. එයා තමයි දිගටම මේකේ අධ්‍යක්ෂකවරයාවල හිටියේ. එතුමා පෞගේ දවස්වල ඔස්ට්‍රේලියාවේ ගියා. මොකද ඔස්ට්‍රේලියාවේ සොයාගෙන තියෙන අලුත් බැක්ටීරියාවක්. ඒ බැක්ටීරියාව මගින් මේ ඩෙංගු මදුරුවාව මර්ධනය කිරීම විනාශ කිරීමේ මේක ඒ බැක්ටීරියාව ප්‍රචලිත කිරීමෙන් ඔය ඒ ඩෙංගු මේ මදුරුවා මේ පාලනය කිරීම එක ඔස්ට්‍රේලියාව ඉතාමත් හොඳයි. එතුමා කියලා තිබුණා එතුමාගේ සෞඛ්‍ය ඇමතිතුමාත් කියලා තිබුණා මං ආරාධනා කරොත් ලංකාවට එන්නම් ඇවිල්ලා ඒ පිළිබඳව වැඩසටහන් කරලා අපේ රටට ඒ බැක්ටීරියාව ලබා දෙන්නට. ඒ වගේම දැනට අපේ වෛද්‍ය පර්යේෂණ ආයතනය MRI එකේ පර්යේෂණ කරනවා එක මදුරුවෙක්. ඒගොල්ලෝ හොයාගෙන තියෙනවා එක ශාකභක්ෂක මදුරුවෙක්. ඒ මදුරුවාගේ ඒ මදුරු කීටයා මගින් ඩෙංගු මදුරු කීටකයන් එක දිගට අනුභව කරනවා. ඒ කියන්නේ එක දිගට ඒගොල්ලන්ග මේ ඔකල දැම්මහම ඕනම ලිම් පරිසරයක එක තියෙන සියලුම කීටයන් කා දමනවා. මේක අපි දැන් අලුතෙන් මේ වැඩපිළිවෙලත් අපි ආරම්භ කරනවා. ඉතින් ඒ නිසා මේකට සඳහා ගත හැකි සෑම ක්‍රියාමාර්ගයක්ම වෛද්‍ය ශාස්ත්‍රය අනුව අපි දැනට දීලා තිබෙන අලුත් තෙන් ලබා දීලා තිබෙන සියලුම වැඩසටහන් අපි මේ රටෙත් මේව කරනවා. මතක තියාගන්න මේ සැරේ 2016ට මේ ඩෙංගු එක කොච්චර පැතුණාද කියතොත් ඇමරිකාවේ ඇලර්ට්ස් තියෙනවා 900ක්. ඒ 900න් 400ක් තියෙන දකුණු ආසියාවේ. එතකොට පළවෙනි වරට ඇමරිකාවේ ෆ්ලොරිඩා, ටෙක්සාස්, කැලිෆෝනියා ඇතුළු ප්‍රාන්ත ගණනාවක ඩෙංගු රෝගය ආරම්භ වෙලා තියෙනවා. ඒ කියන්නේ ලෝකයේ හැම තැනකම අලුතෙන් රටවල්වල ඩෙංගු රෝගය ආරම්භ වෙලා තියෙනවා. අපේ රටෙත් දැන් උත්සන්න තත්ත්වයක් ඇති වෙලා තියෙනවා. මේකට අපි මුහුණ දෙන්නට ඕනේ. මේ අවශ්‍ය ක්‍රියාමාර්ග අපේ වෛද්‍යවරුන් හෙදියන් අතර සියලුම කාර්ය මණ්ඩලය කරනවා. ඒ එක්කම අනිකුත් පළාත් පාලන ආයතන සහ ත්‍රිවිධ හමුදාව පොලිසිය සහ අනිකුත් ක්ෂේත්‍ර මේ නිලධාරීන් ඇතුළු සියලුම දෙන ඇතුළුව මේ වැඩපිළිවෙල අපි කරගෙන යනවා.
සුජී දැන් ඔබතුමා සඳහන් කරාට අර දුමායනය සඳහා අවශ්‍ය උපකරණ ගෙන්නුවයි කියලා සෞඛ්‍ය වෛද්‍ය නිලධාරීන් බොහොම පැහැදිලිව සඳහන් කරන මේ සඳහා අවශ්‍ය වාහන සහ රියදුරන් නොමැති කවීම ඉතාම ප්‍රබල අඩුවක් කියලා. ඒ නිසා ඔබතුමා වාහන සමහර ස්ථානවලට වෛද්‍ය නිලධාරී කාර්යාලවලට අපිට ආරංචි වුණා. ඒ නිලධාරීන් පැවසුවා මේ ඩිමෝ බට්ට කියන කුඩා වාහනේ ලබලා දීලා තියෙනවා. හැබැයි ඒක ප්‍රමාණවත් නැහැ. ඒ නිසා ප්‍රථම වතාවට ඔබතුමා කියපු කරුණුවට අමතරව මේ කීට ඝනත්වය බ්‍රිටෝ ඉන්ඩෙක්ස් කියන එක ප්‍රථම වතාවට තමයි 50 දක්වා ඉහළ ගිහිල්ලා තියෙන ඉතාම අධික ලෙස මදුරුවන් ගහණය වැඩි වෙලා තියෙනවා කොළඹ වට ප්‍රදේශවල. මම හිතන්නේ ඝන අපද්‍රව්‍ය බැහැර කිරීමේ ක්‍රමවේදයේ තියෙන ප්‍රබල දුර්වලතා මේකට හේතු වෙලා තියෙනවා. මේ කරුණ පිළිබඳ සැලකිලිමත් වන්න ඊට අමතරව ඔබතුමාට සඳහන් කරන්න අවශ්‍ය කාරණයක් තියෙනවා. ඩෙංගු මදුරුවා මේ රෝගය වහණය වන්නේ රෝගියෙකුගෙන් ලබා ගන්නා රුධිරයෙන් තමයි මේ වාහකය අනිත් රෝගියාට යන්නේ. පසුගිය කාලේ අපි දැක්ක පසුගිය වසරවල තිබුණා රෝහල්වල ඩෙංගු රෝගීන්ට බෙඩ් නෙට්ස් මේ ඇඳ ආවරණ ලබලා දීලා තිබුණා, නෙට්ස් ලබලා දීලා තිබුණා. දැන් හැබැයි කිසිම රෝහලක මදුරු ආවරණ අපි දැකලා නැහැ. මේ දෙවන්ත රෝගී තත්ත්වය යටතේ මදුරු ආවරණ මදුරු දැල් සෑම රෝගියෙකුට ලබා දෙනවා නම් යම් පමණකට වාහකයා තවත් රෝගියෙකුට පැතිරියම් වළක්වන්න පුළුවන්. ඒ නිසා මේ කරුණු දෙක පිළිබඳව ඔබතුමා අවධානය යොමු කරන්න කියලා ඉල්ලීමක් කරනවා.
ස්ථිතේ මේ වෛද්‍ය පතින මැතිතුමා මේකේ පළවෙනි කරුණ මේ සියලුම දුම් ගාන යන්ත්‍ර අපි ජර්මනියෙන්ම ගෙනාවා. මොකද ඒගොල්ලෝ කිව්වා අවුරුදු 20ක් විතර පාවිච්චි කරන්න පුළුවන්, අනිත් ඒවා හිටපෝ ගාන කැඩෙන්න පුළුවන්. ඒවා අමතරව අපි ඩිමෝ බට්ටෝ 50ක් ඒගොල්ලොම තමයි ඉල්ලුවේ ඒගොල්ලොත් එක්ක කතා කරාම ශේෂ්ඨ නිලධාරීන් කිව්වා ඒක හොඳයි කියලා. එයින් 50ක් අපි නිකුත් කළා තියෙන්නේ දැන් ගෙනහැල්ලා රටේ ඉඳලා. නමුත් වැඩේ තියෙන එක ප්‍රශ්නයක් තියෙනවා මේ රියදුරන්. ඒ නිසා අපි කිව්වා එතන ඉන්න සෞඛ්‍ය අමාත්‍යාංශයේ ඒ කාර්යාලවල ඉන්න කාර්ය සහායක කට්ටිය කම්කරු කට්ටියගේ රියදුරු ලයිසන් එක තියෙන කට්ටියව දැන්ට ඒ කට්ටියව පාවිච්චි කරන්නට පසු කාලෙක අපිට පුළුවන් ඒගොල්ලන්ට ඒ පත්වීම් ලබා දෙන්නට ඒ කල්යනා නිසා. දෙවැනි එක නෙට් වෙලාවන්ද ප්‍රශ්නේ තියෙන්නේ නෙට් හැම එකටම දීලා තියෙන්නේ. හැම තැනකටම නෙට් තියෙනවා. නමුත් දැන් වැඩේ තියෙන්නේ එක ඇඳේ දෙන්න විතර ඉන්නවා. ඒ දෙන්න විතර ඉන්නකොට ඒ කට්ටිය කැමති නෑ නෙට් එකක් දාලා තව ආවරණය කරගන්න දෙන්නෙක් ඉන්න හින්දා. අන්න එතන තමයි ප්‍රශ්නේ තියෙන්නේ. ඉතින් ඒ නිසා ඒගොල්ලෝ අකමැති නිසා අපිට කරන්න බෑ. දැන් දැන්ට තියෙන තැන් තත්ත්වය හැටියට හැම ඇඳකම වගේ ඒ තත්ත්වය තියෙනවා. ඒකයි මේ නෙට් ටික පාවිච්චි වෙන්නේ නැත්තේ.
ගරු මන්ත්‍රීමා,
දැන් මේ පාලනය කරන්න දේශීය ආයුර්වේද අපේ දේශීය ආයුර්වේද ක්‍රමවේදයක් නැද්ද? දැනට නොයෙක් විදියට යනවා මේ ගස් ලබු යුෂ සමහරට පාවිච්චි කරලා මේක පාලනය කරන්න පුළුවන් කියලා. එහෙම අත්හදා බැලීමක්වත් තියෙනවද කියලා මම දැනගන්න කැමතියි.
අත්හදා බැලීමක් තිබෙනවා, වෛද්‍යවරු ගෙනිලා මට පෙන්නවා. ඒ ටික දැන් අපි පර්යේෂණ ආයතනයට නවීන පර්යේෂණයට බාර දීලා තියෙනවා. ඉතා ඉක්මනින් ඒ පිළිබඳව මේකල අපිට වාර්තා ලබා දෙන්න කියලා. මොකද වෙන කොහෙවත් ඒක වෙවැනි දෙයක් සඳහන් වෙලා නැහැ. ඉන්දියාවේ ආයුර්වේදයේ ඇත්තේ නැහැ. ඒ කියන්නේ දීර්ඝකාලීන මේ රෝගය හැදුනහම දැන් පැපොල් කොලේ යුෂ පාවිච්චි කරාම හොඳයි. මමත් ඒක සමහර රෝගීන්ට ලබා දීලා තියෙනවා. ඒවයි තියෙනවා. සමහරුන්ට ඒක හොඳට ක්‍රියා කරනවා, සමහරුන්ට ඒක කට්ටියට ක්‍රියා වෙන්නේ නැහැ. මොකද හේතුව ඒකෙන් කරන්නේ ප්ලේට්ලට් කවුන්ට් එක වැඩි වෙනවා. නමුත් ප්ලේට්ලට් කවුන්ට් එකම නෙවෙයි සමහර වෙලාවට මේකේ තියෙන්නේ මේ දැන් හම්බ වෙලා තියෙන හතරවෙනි කාණ්ඩේ මදුරුවාගෙන් ඇති වෙලා තියෙන උත්සන්න තත්ත්වය අනුව ප්ලේට්ලට් උඩට ගියයි කියලා වෙනදා වගේ ඒකෙන්ම ඩෙංගු රෝගයෙන් බේරීමට නැහැ. සමහරුන්ගේ ප්ලේට්ලට් වැඩි වෙනවා. වැඩි වෙනකොටත් මරණයට පත් වෙනවා. අන්න එතන තමයි තියෙන ප්‍රශ්නේ තියෙන්නේ. ඒකින්ද තමයි ඒක ඒ ප්ලේට්ලට් වැඩි වෙලා වැඩිම උත්සන්න නැති කට්ටියට ඒක හොඳ මේව එකක්. දැන් මම ආරම්භ කළා තියෙනවා දැන් මෙහි නිෂ්පාදනය කරන්නට ඒක. ඒ නිෂ්පාදනය කළා එතුමා දැන් ඉතා ඉක්මනින් වෙළඳපොළටත් නිකුත් කරනවා. ඒ ටෙක් මම ගෙන්නව ගත්ත ඉන්දියාවේ ඉඳලා ඔය පපායා මේව එක ආයුර්වේද මේව එක ගෙනැල්ලා වෙදාහැරිය උසසලහරහා දැන් ඇත්තටම ලාංකික වෛද්‍යවරයෙක් මට ඇවිල්ලා පෙන්නලා මේව කළා. ඒක අපි NMR එකට යවලා දැන් අපි ඒකේ පරීක්ෂණ පවත්වලා අපි ඒක වෙළඳපොළට නිකුත් කරනවා.
ගරු වාස්දේ මන්ත්‍රීතුමාත් පැහැදිලි කිරීම බලාපොරොත්තු වෙන මන්ත්‍රීතුමාට පුළුවන් පැහැදිලි කරන්න. ඔව්, ගරු වාස්දේ මන්ත්‍රීතුමා.
ගරු කථානායකතුමනි, ආනන්ද විජේවික්‍රම මහතා මේ IDH එකේ බාර වෙන්න මේ පිළිබඳ විශේෂඥ වෛද්‍යවරයා කියලා කිව්වා. මම දැක්කා මේකට තියෙන එකම විසඳුම මේ කීටයන් ඇති වෙන ස්ථාන හොයාගෙන ගිහිල්ලා මේ මදුරු කීටයන් විනාශ කිරීම තමයි ඒක තියෙන එකම මාර්ගය. වෙන මාර්ගයක් නැහැ. ප්‍රතිකාර කිරීම වෙන එකක්. දැන් මේ සඳහා ඔබතුමා කිව්වා 100,000 ගානක් පරිසරයන් පරීක්ෂණයට ලක් කරාය කියලා. 500,000. 107,000 පරීක්ෂණයට ලක් කරාය කියලා. ඒවායේ තිබුණු ඒ කීටයන් විනාශ කරයි කියලා. ප්‍රශ්නේ තියෙන්නේ මේ කියන්නා වූ දිස්ත්‍රික්කවල මේ ඩෙංගු රෝගී වසංගතයක් වැනි තත්ත්වයක් පැතිර යන තැන්වල මේ පරිසරයන් කොච්චර තියෙනවද? ඇත්තටම අපි පරීක්ෂාවට ලක් කළ යුතු 107,000 පරීක්ෂණයට ලක් කළා. ඒ පරීක්ෂණයට ලක් කරපු පරිසරයන් ඊළඟට පරීක්ෂණය කරපු දවසේ නොතිබුණු තත්ත්වයක් ඊළඟ දවසේ එනවා. ඒ නිසා අතිවිශාල ජනකණ්ඩායමක් මේ සඳහා අවශ්‍යයි. මේ සඳහා ප්‍රජා සහභාගිත්වයේ ඒ ප්‍රදේශවලම එකතු කර ගනිමින් ඒ ප්‍රදේශවලම මේ සඳහා ඒවා සොයාගෙන යෑමත් BTI බැක්ටීරියා ඒ තැන්වලට ඉසීමත් කියන්නේ මේ කටයුත්ත නිරන්තරයෙන් නොකඩවා කරගෙන යන ක්‍රියාදාමයක් බවට පත්කිරීමට සැලැස්මක් නැත්තං මේ අපි දරන පරිශ්‍රමය අනිත් පැත්තෙන් නිෂේධ වෙලා යන. ඒ නිසා මම ආන්න කැමති මේ සඳහා උවමනා කරන ඒ විශාල ජන සහභාගිත්වය එකතු කර ගැනීම, ඒ වගේම මේට උවමනා කරන්නා වූ ඒ විශාල දැවැන්ත මෙහෙයුම, මේක යුද්ධයක් වගේ මේ ගෙනියන්න තියෙන්නේ. ඒ සඳහා සැලැස්මක් ඔබතුමන් දැන්ට සූදානම් කරගෙන තිබෙනවාද නැත්නම් සූදානම් කරන්න ලෑස්තිද? අවසාන වශයෙන් BTI බැක්ටීරියාව ලංකාවට ගෙන්වීමේදී ලංකාවට අන්තිමට BTI බැක්ටීරියා තුක ගෙන්වූයේ කවදාද?
එන්න උපු දවසම අවදන්න BTI බැක්ටීරියාව අපි ගාව හුඟක් තියෙනවා. හුඟක් තිබෙනවා, ස්ටොක්ස් තියෙනවා.
විතර මේ BTI බැක්ටීරියාව ලංකාවට ගෙන්ලා නෑ කියන කතාව.
කෝමාරි අපි ගාව හොඳ ස්ටොක් එකක් තිබෙනවා. දැන් අපි මේ වෙලාවෙත් අපි නිකුත් කරා BTI බැක්ටීරියාව හැම තැනකටම. ඒ ඩොක්ටර් හසිත සේරා කියලා අපි MSD1 අපේ ගබඩාවේ තියලා අපි තවත් ස්ටොක් එකක් අපි ඉෂු කරා. නමුත් BTI බැක්ටීරියාවේ තිබෙන ප්‍රශ්නේ තමයි BTI බැක්ටීරියා එක මෙහෙ කරන්නේ නම් මේකේ දිගට දීර්ඝකාලීනව ලංකාවට ගෙනල්ලා එච්චරම සාර්ථකත්වයක් තිබුණේ නැත්තේ. BTI බැක්ටීරියාව ඇතන ගුවනින් තමයි කියුබාවේ කරේ. ඒකෙන් විශාල ප්‍රමාණයක් විනාශ වෙනවා. සුළු ප්‍රමාණයක් තමයි ඔය වතුර ස්ථානවලට වැටෙන්නේ, වහලවල් වලට, නොයෙකුත් තැන්වලට වැටලා ඉතුරු ටික. ඔවුන්ට ඒක පුළුවන් දරා ගන්නට, මොකද උංගෙර රටේම නිෂ්පාදනය කරන නිසා. අපේ රටට එනකොට ඒක විශාල මුදලක් වැය වෙනවා. දෙක මතක තියාගන්න, කියුබාව තමයි සාර්ථකව මේකට මුහුණ දුන රටක්. නමුත් කියුබාවේ දැඩි නීති, කියුබාව BTI එකෙන්ම විතරක් නෙවෙයි මර්ධනය කරේ. කියුබාවේ තීන්දුවක් ගත්තා, යම්කිසි ගෙදරක වතුරේ පරිශ්‍රයේ කීටයෝ හම්බුනොත් ඒ ගෙදර පොළොවට සමතලා කරා. ඒ වගේම මේ මුළු පවුලේ අයම අත්අඩංගුවට අරගත්තා. මෙන්න මේ වගේ දැඩි නීතිවලින් තමයි මේ මහජනයාව මේ සඳහා මේව කරේ. ඒක දවස් දෙක තුනේ ඒගොල්ලෝ TV එකේ දකිනකොට මුළු රටක්ම, මුළු මේවකේම මිනිස්සු එළියට බැහැලා ශ්‍රම හමුදාවක් වගේ වතුර ටික හොයාගෙන මේව කරා. මොකද තමන්ගේ ගේ නිවස බේරා ගැනීම සඳහා. ඉතින් එවැනි දැඩි නීති ක්‍රියාමාර්ග අපේ රටවල් කරන්නට බැහැ. අපිට ඒකට තියෙන්නේ අර ඔබතුමා කිව්වා වගේ ශ්‍රම හමුදාව වැඩි කරගෙන ග්‍රාම, දැන් ඒකට තමයි අදත් මේ කැඳවලා තියෙන නොයෙකුත් සිවිල් සංවිධානත් එක්ක අපි ග්‍රාම නිලධාරි මහත්මයත් එක්ක එක්කව් කරලා ත්‍රිවිධ හමුදාවත් පොලිසියත් අනිකුත් සංවිධානත් ඔක්කොම එක්කව් කරලා මේ වැඩපිළිවෙලට දැන් ගිහිලා තියෙන්නේ ඒ අනුවයි.
ඊළඟට ඇත්තේ ප්‍රධාන කටයුතු ආරම්භයේදී පනත් කෙටුම්පත්තා යෝජනා ඊට ප්‍රථමයෙන් ගරු නියෝජ්‍ය කථානායකතුමා මොලාසෙන පැමිණුව ඇත.
ප්‍රධාන කටයුතු ආරම්භයේදී පනත් කෙටුපත සහ යෝජනා
මුදල් සහ ජනමාධ්‍ය,
මුදල් හා ජනමාධ්‍ය අමාත්‍යාංශය.
ගරු නියෝජ්‍ය කථානායකතුමනි, ජාතිය ගොඩනැගීමේ බදු සංශෝධන පනත් කෙටුම්පත ඉදිරිපත් කරමු.
ජාතිය ගොඩනැගීමේ බදු සංශෝධන 2009 අංක 9 දරන ජාතික ගොඩනැගීමේ ජාතිය ගොඩනැගීමේ බදු පනත සංශෝධනය කිරීම සඳහා වූ පනත් කෙටුම්පතකි.
දෙවනවර කියවීම
මරෝ
හෙට. අංක 2 පළාත් සභා හා පළාත් පාලනඇමතුමා.
නියෝජ්‍ය කථානායකතුමනි, පළාත් පාලන ආයතන ඡන්ද විමසීම් සංශෝධන පනත් කෙටුම්පත ඉදිරිපත් කරමි.
පළාත් පාලන ආයතන ඡන්ද විමසීම් සංශෝධන 262 වන අධිකාරයේ වූ පළාත් පාලන ආයතන ඡන්ද විමසීම් අඥාපනත සංශෝධනය කිරීම සඳහා වූ පනත් කෙටුම්පතකි.
දෙවනවර කියවීම
මරෝ
හෙට. දිනේශතු,
පළාත් පාලන ඡන්දය අවුරුදු දෙකක් පවත්වලා නැහැ. මේ පනත ගෙනල්ලා කවදද සම්මත කරන්න බලාපොරොත්තු වෙන්නේ? කවදද පළාත් පාලන ඡන්දය පවත්වන්නේ?
හොඳයි. අංක
ඔබතුමා
සභානායකතුමා
අපි ඊයේ රාත්‍රියේ සාකච්ඡා පැවැත්වුවා අතිගරු ජනාධිපතිතුමාගේ පැවැත්වුවා, ඒ වගේම ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ එක්සත් ජාතික පක්ෂයේ මන්ත්‍රීවරු. ඇත්ත වශයෙන් ඉතාමත් ඉක්මනින් තියන්න අපි තීරණය කෙරුවා. ඉතාමත් ඒ වගේම කොට්ටාස 8000 ඉඳලා 4500 දක්වා අඩු කරන්නත් අපි තීරණය කෙරුවා. කොට්ටාස අඩු කරන්නත් තීරණය කෙරුවා. නෑ, ඉතාමත් ඉක්මනින් තියෙනවා.
හොඳයි. තුන්වෙනි කරුණ ගරු සිසිල් කුමාර අබේසේකර මහතා. ඕඩර් ප්ලීස්. අංක 3 ගරු සිසිල් කුමාර අබේසේකර මහතා.
ගරු කතානායකතුමනි ආනන්ද අලුත්ගමගේ සංවර්ධන සමාජ සත්කාර හා පුණ්‍යාධාර පදනම සංස්ථාගත කිරීමේ පනත් කෙටුම්පත මම ඉදිරිපත් කරමි.
යෝජනා ස්ථිර කළයන්
ඔබතුමාලද?
ගරු
ඔව්
නියෝජ්‍ය කතානායකතුමනි
හොඳයි ස්ථිර කරන්න අලුත්ගමගේ මැතිතුමා එය මයිකේ ආව
අර නියෝජ්‍ය කතානායකතුමනි මේ යෝජනා මායිස්ත්‍රි කරනවා
හොඳයි ගරු සභානායකතුමා ඔව්
තාමත්
අර සභානායකතුමා අපි දැන් මේ හතරේනි කටසරි අංක හතර අංක හතර ගරු ආනන්ද අලුත්ගමගේ මාතා
අර නියෝජ්‍ය කතානායකතුමනි ශාන්ත අබේසේකර සංවර්ධන සමාජ සත්කාරක හා පූර්ණ්‍යාධාර පදනම සංස්ථාගත කිරීමේ නැමැති පනත් කෙටුම්පත මම ඉදිරිපත් කරමි.
ඒ ස්ථිර කිරීමට
දරු කතානායකතුමනි එම යෝජනාව ස්ථිර කරමි.
යෝජනා පිළිබඳ දැනුම් දීම න්‍යායපත්‍රයේ අංක 1 සහ 2 සංවර්ධන උපාය මාර්ග හා ජාත්‍යන්තර නිලධාරී අමාත්‍යතුමා ්‍යාපත්‍ර අංක 1 හා 2
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි සංවර්ධන උපාය මාර්ග
දෙස්ත්‍රික් කැබිනට් මිනිස්ටර් හස් ටු ප්‍රසන්ට් ඉට් නෝ 192 ගරු සභානායකතුමා විසින්
I present it I move it
okay now ගරු සුජීව සෙනෙහස මැතිතුමාට කතාව ආරම්භ කරන්න පුළුවන්
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි සංවර්ධන උපාය මාර්ග හා ජාත්‍යන්තර වෙළඳ අමාත්‍යාංශය යටතේ ශ්‍රී ලංකා අපනයන සංවර්ධන පන්නරේ යටතේ නියෝග සහ එම අමාත්‍යාංශය යටතේම ආනන හා අපනයන ආලන පන්නරේ යටතේ නියෝග අනුමැතිය සඳහා මෙවස්ථා ඉදිරිපත් කරනු ලබනවා ගරු නියෝජ්‍ය කතානායකතුමනි විශේෂයෙන්ම මෙම අවුරුදු දෙක කාලය තුල යහපාලනය ස්ථාපනය කරලා අපි බලාපොරොත්තු වෙනවා අවුරුදු 20ක වගේ කාලයක් තුළ මේ අපනයනය සම්බන්ධයෙන් විශාල පහත වැටීමක් තියෙන අවස්ථාවක මේ අපනයනය රටේ උනන්දු කරන්නත් විශේෂම වෙළඳ කලාප තුලින් කාර්මික වෙළඳ කලාප තුලින් අපේ තියෙන අපනයන ඩොලර් බිලියන 10 මාරක වගේ ප්‍රමාණයක් තියෙන එක බිලියන 20 දක්වා ඉලක්කය කරා ගෙන යෑමේ අපි කාර්යභාරය මේ වෙනකොට බාර අරගෙන පටන් අරන් තිබෙනවා. ඉතින් මෙහිදී මේ අවස්ථාවේදී විශේෂයෙන්ම සෙස් බද්ද සම්බන්ධයෙන් අපි තීන්දු කීපයක් අරන් තියෙනවා. අපිට අපේ අමාත්‍යාංශයෙන් ලැබිලා තියෙන ඉල්ලීම අනුව ඒ අනුව විශේෂයෙන්ම මේ රටේ ටයර් නිෂ්පාදනය අපි දන්න විදිහට විශේෂයෙන්ම ඉන්ඩස්ට්‍රියල් ටයර් වලට විශාල ඉල්ලුමක් අපේ රටට මේ වෙනකොට ලැබිලා තියෙනවා. ලෝකයේ ප්‍රධාන පෙළේ අපනයනයක් බවට අපේ රට මේ සම්බන්ධයෙන් ඉතා ඉහළ මට්ටමක මේ වෙනකොට පවත්වගෙන යනවා. ඉතින් මෙහිදී විශේෂයෙන්ම මේ අංශය තවදුරටත් දියුණු කරන්නත් මේ කර්මාන්තයේ යෙදී සිටින අනිකුත් ව්‍යවසායකින් උනන්දු කරවීමත් අපේ පරමාර්ථය යනුව නියෝජ්‍ය කතානායකතුමනි විශේෂයෙන්ම ටයර් කේසිං වලට ටයර් නිෂ්පාදනය කිරීම සඳහා මේක අමුද්‍රව්‍යයක් වශයෙන් ගෙනල්ලා මේකේ සෙස්පද්ද ඉවත් කරන්න අපිට ඉල්ලීම් ලැබිලා තියෙනවා. ඒ අනුව අපි සියලු කරුණු සලකා බැලීමෙන් පසුව මෙම ටයර් නිෂ්පාදනය තව තවත් සාර්ථක කර ගැනීමටත් ඒ නිෂ්පාදනකරුවන් උනන්දු කිරීම සඳහාත් මෙම සෙස්පද්ද ඉවත් කිරීමට තීන්දු කරලා තියෙනවා ගරු නියෝජ කතානායකතුමනි. මේන් බලාපොරොත්තු වෙනවා විශේෂයෙන්ම අපි පරණ ටයර් ගෙනලා සමහරලාට කර්මාන්තයක් වශයෙන් අපි ඒ ටයර් අලුත් වැඩියා කරලත් පිටරට අරින්න අපි එම කර්මාන්තයට උමු වෙලා හිටියා. අපි ඒක අධෛර්යමත් කරලා අමුද්‍රව්‍ය ගෙනල්ලා විශේෂයෙන්ම අපි බලාපොරොත්තු වෙන තමයි වැලියු වැඩිෂන් අගේ එකතු කරලා මේ රටට ලැබෙන ආදායම් වැඩි කරගන්න ක්‍රමවේදයක් තමයි අපි අපේලෙන් බලන්නේ. ඒ අනුව මෙම ටයර් කේසිං එක ගෙන්වා ගැනීම සඳහා සෙස්බද්ද ඉවත් කරලා ලංකාවේ නිෂ්පාදන වැඩි කර ගැනීමටත් මෙම අමුද්‍රව්‍ය යොදාගෙන අපේ අපනයන සහ අපේ විශේෂයෙන්ම සාමාන්‍ය වෙළඳ පොළටත් මෙම ටයර් පිටරටින් ගෙන්වා ගැනීම මං හිතන්නේ අධෛර්යමත් කිරීම සඳහාත් මේ පියවර ආරම්භ තියෙනවා. ඒ වගේම නියෝජ කතානායකතුමනි දෙවන අංගයේ වශයෙන් යකඩ බා සහ යකඩ බාර් සහ යකඩ රොඩ්ස් මම දන්නේ සිංහලෙන් රොඩ්ස් වලට කියන වචනේ මොකද්ද කියලා. රොඩ් එකයි බා එකයි දෙකම මේ යකඩ විශේෂයෙන් මේ වාහනවල දුණු නිපැයීම සඳහා දැන් ඔබතුමා දන්නවා නියෝජ කතානායකතුමනි දැන් දුණු තියෙන වාහනත් අඩුයි ගොඩක් වෙලාවට දැන් දුණු නැති යා සස්පෙන්ෂන් එකෙන් වාහන එන්නේ. හැබැයි මේ පරණ වාහන වලටත් අපිට විශාල ප්‍රමාණයක් තියෙනවා. මේ දුණු පිටරටින් අපි ගෙන්නන එක මං හිතන අධර්මයක් කිරීම සඳහා මේ අමුද්‍රව්‍ය ගෙනල්ලා දුණු මේ නිෂ්පාදනය කරලා ඒ වාසියත් විශේෂයෙන්ම ලංකාවේ ව්‍යවසායකින් ලබා දීම සඳහා ගරු නියුත කතානායකතුමනි මේ පියවර රන් තියෙනවා. ඒකෙත් සෙස්බද්ද ඉවත් කිරීමට විශේෂ අමුද්‍රව්‍යයක් වශයෙන් අපි බලනවා මේ අගේ එකතු කිරීමේදී අමුද්‍රව්‍ය පුළු පුළුවන් විදියට ධෛර්යමත් කරලා අමුද්‍රව්‍ය ලබාගෙන ඒ අමුද්‍රව්‍ය පාවිච්චි කරලා නිමි භාණ්ඩ නිෂ්පාදනය කරලා විශාල ආදායමක් ලංකාව නිෂ්පාද රටක් වශයෙන් විශේෂයෙන්ම අපි ඉන්දියාවත් එක්ක සංසන්දනය කරොත් ගරු නියෝජ කතානායකතුමනි අන්තිම අවුරුදු 20 තුල අපි මං හිතන්නේ දකින්නට නැත්තරමටම මේ රටේ කිසිම නිෂ්පාදනයක් අලුතින් සිදු වුණේ නැහැ. ඇඟලුම් කර්මාන්තයත් ඒ වගේම අනිකුත් කර්මාන්ත අවුරුදු 25කට 30කට කලින් ආරම්භ කරාට පස්සේ කිසිම කර්මාන්තයක් අන්තිම අවුරුදු 20 තුල මේ රටේ ආරම්භ වුණේ නැහැ. ඒකේ ප්‍රතිඵලය තමයි නියෝජ කතානායකතුමනි අන්තිම අවුරුදු 10 තුල 2005 ඉඳන් 2010 වෙනකන් 2005 ඉඳලා 2015 වෙනකන් බැලුවොත් නියෝජ කතානායකතුමනි සමා වෙන්න එහිදී අපේ අපනයන තිබ්බා දලදාතික නිෂ්පාදනයට අපි සාපේක්ෂව ගත්තොත් 134ක් තිබ්බා 2005 දී 2005 2015 වෙනකොට ඒක 114 දක්වා 120ක ප්‍රමාණයක් අඩුවීමක් තියෙනවා ගරු නියෝජ කතානායකතුමනි. ඒ විතරක් නෙමෙයි ලෝක වෙළඳපොළ ගත්තොත් අපිට හිතන්න පුළුවන් මේ ලංකාවේ අපේ දලදාතික නිෂ්පාදනය වැඩි වෙලා ඒයින්ද මේ වෙනස තියෙනවා කියලා. එහෙම නෙමෙයි. ලෝක වෙළඳපොළ ගත්තොත් 100.09ක් තිබ්බ අපේ අපනයන 100.04ට පහත වැටලා තියෙනවා. ඉතින් මේ තත්ත්වය උඩ තමයි නියෝජ කතානායකතුමනි අපි ඉදිරි අනාගතයේදී අක්කර 20000ක් වගේ ප්‍රමාණයක් විශේෂයෙන්ම කාර්මික වෙළඳ කලාප ඇති කරලා මේ රටේ නිෂ්පාදනය කරලා මේකින් ශ්‍රී ලංකා ලංකාවේ නිෂ්පාදනයට තැනක් ලබාගෙන විශේෂ අපි ලංකාව ආසියාවේ දකුණු ආසියාවේ දොරටුව බවට පත්කරන අවශ්‍ය කටයුතු මේ වෙනකොට අපි අවසන් කරලා තියෙනවා. ඉතින් විශාල අපි ආදායම බලාපොරොත්තු වෙන රටේ බිලියන ඩොලර් බිලියන 10ක වගේ ප්‍රමාණයක් අපි ඇමතුමයි අපි සාකච්ඡා කරා. අපි ඉදිරි අනාගතයේ අවුරුදු 2 3 තුල බලාපොරොත්තු වෙන ඩොලර් බිලියන 10ක්. ඉතින් මේ ආයෝජන ගෙනීම සඳහා විශේෂ වැඩපිළිවෙළ කීපයක් ඇමතුමා සහ අපි අමාත්‍යාංශ අපි යොදලා තියෙනවා. විශේෂයෙන්ම හාවර්ඩ් විශ්වවිද්‍යාලයේ අපිට ආධාර වශයෙන් ඩොලර් මිලියන 5ක වගේ ප්‍රමාණයක් මේ වෙනකොට ලැබලා දීලා තියෙනවා. අපේ ආර්ථිකය දියුණු කරන්නත් අපේ අපනයන දියුණු කරන්නත් ඒ වගේම යුරෝප ආර්ථික හවුල ඩොලර් මිලියන 5ක මේවා ආධාර. මේවා ණය නෙමෙයි. අපි ආණ්ඩුවට බර කරන්නේ අපේ ඉදිරි අනාගතයේ සංවර්ධනය සඳහා අපි යොදන මුදල් නියෝජ කතානායකතුමනි විශේෂයෙන්ම ජනාධිපතිතුමා අගමැතිතුමා සහ අපි සියලු දෙනාම බලන්නේ රටේ ජනතාවට බරක් නොවී මේ කාර්යභාරයන් කරන්න. ඉතින් මේ අතරතුර මං හිතන්නේ මේ අපේ මේ දේශීය නිෂ්පාදන අපි මං හිතන්නේ උනන්දු කරවීමත් අපේ ඒ කාර්යභාර එක අංගයක් වශයෙන් අපි සලකනවා. ඒ වගේ මෙන්න මේක ඊට වැදගත් වෙනවා තුන්වෙනි අංගය ගරු ජීවිත කතා කරන ගත්තම ලෝ ඩෙන්සිටි පොලිතින්. මේක පොලිතින් එකක්. මේක විශේෂම කියන්නේ හැබැයි බයෝ ඩිග්‍රේබල්. මේක මේ ඉබේම පසට එකතු වෙලා යන පොලිතින් වශයෙන් ඉතුරු වෙන්නේ නැති අපද්‍රව්‍යයක් වශයෙන් ඉතුරු වෙන්නේ නැති දෙයක්. මේක ලංකාවේ නිෂ්පාදනය කරන්න අමාරුයි. මේකෙන් සිදු කරන්නේ නියෝජ කතානායකතුමනි මේ පොලිතින් එකෙන් විශේෂයෙන්ම තනකොළ මේක සත්ව ආහාර සඳහා තමයි මේ පොලිතින් කවර යොදාගන්නේ. තනකොළ බඩේරිඟු අනිකුත් ද්‍රව්‍ය සුලභ අවස්ථාවල එකතු කරලා ඒකෙන් විශේෂයෙන්ම ගවයින්ට සහ අනිකුත් සත්ව ආහාර සඳහා මේ ෆීඩ් ඇක්ට් ලයිසන්ස් එක යටතේ මේක අනුමත කරලා ඒකෙන් බලාපොරොත්තු වෙන මේ සත්ව ආහාරය නිෂ්පාදනය කරලා ගරු නියෝජ කතානායකතුමනි මාස 7කටත් තියාගන්න පුළුවන්. විශේෂයෙන්ම කිරි ගවයින්ට ඒ වගේම අනෙකුත් මේක මේ තනකොළ ඒ වගේම මේ මේ මිශ්‍රණය ආහාරයට ගන්න පුළුවන් සත්වයින්ට මේක එතකොට අපත යන්නේ නැහැ. මාස 7ක් 8ක් වගේ ප්‍රමාණයක් මේක ඉතා සිනිදු පොලිතින් කවරයක්. මේක ඉබේම විනාශන කවරයක්. මේක පරිසරයට අහිතකර භාවයකුත් නැහැ. ඉතින් මේකෙන් බලාපොරොත්තු වෙනවා ගරු නියෝජ කතානායකතුමනි අපේ විශේෂයෙන්ම සත්ව කර්මාන්තය ඒ අනෙකුත් කර්මාන්ත දියුණු කරලා මේ දිරිදීම තුලින් රටේ නිෂ්පාදනය වැඩි කර ගැනීමේ අධ්‍යයනයක් තමයි මේ විශේෂයෙන්ම අපි බලාපොරොත්තු වෙන්නේ. ඒ වගේම හතරවෙනි අංගය අනුව නියෝජ කතානායකතුමනි පම් ට්‍රක්ස් අපි ඔබතුමා දන්නවා මේ රටේ අපේ මම හිතන්නේ දිගටම වර්ධනය වෙන අංගයක් තමයි කන්ස්ට්‍රක්ෂන් අපේ රටේ මේ ගොඩනැගිලි ඉදිකිරීම. ඉතින් මේකට අපි අතදීමක් වශයෙන් දිරිමත් කිරීමක් වශයෙන් මං හිතන්නේ අවුරුදු 10ක වගේ පරණ මේ මේ pump trucks කලින් තිබේ අවුරුදු 7ක් දැන් ඒක අවුරුදු 10 දක්වා කිසිම අවසරයක කිසිම ලයිසන් එකකින් තොරව ගෙන්වා ගැනීම නිදහස් තියෙනවා. එතකොට මේ අපිට විශේෂයෙන් මේ ගොඩනැගිලි කර්මාන්තය තවදුරටත් ඉතා ශීඝ්‍ර වර්ධනයක් ලැබෙනවා මේ ගොඩනැගිලි කර්මාන්තය. මම හිතන්නේ අපේ වැඩියෙන්ම සංවර්ධනය වෙන අංශයක් තමයි අපේ සංචාරක කර්මාන්තයත් ඒ වගේ මේ ගොඩනැගිලි කර්මාන්තය. ඉතින් අපි මේකටත් අපි උනන්දු කිරීමක් වශයෙන් මේ පියවර අරන් තියෙනවා අවුරුදු 10ට වැඩි ඒවට ලයිසන් එකක් ලබා ගන්න ඕනේ ගරු නියෝජක කතානායකතුමනි. ඉතින් මේ සියල්ලෙන් අපි බලාපොරොත්තු වෙන්නේ නියෝජක කතානායකතුමනි අපි මේ වෙනකොට අපේ අමාත්‍යාංශයේ විශේෂයෙන්ම අපනායන ප්‍රතිපත්තිය ITC International Trade Center ලෝක වෙළඳ හවුලෙන් ඩොලර් යුරෝ මිලියන 5ක ආධාර ප්‍රමාණයක් අපිට ලැබිලා මම හිතන්නේ ඒක 8 දක්වා වැඩි කරගන්නත් ඔවුන් අදහස් ප්‍රකාශ කරලා තියෙනවා. මේ සියල්ල තුලින් බලාපොරොත්තු වෙන්නේ ඉදිරි අනාගතයේදී අපේ අපනායන සම්බන්ධයෙන් හරියට ක්‍රියාත්මක වෙන යම් ක්‍රමවේදයක් හදලා අපේ අපනයන බිලියන 11යි මේ මේ බිලියන 11ට ලං වෙලා තියෙන්නේ බිලියන 20 දක්වා 2020 වෙද්දී බිලියන 20 දක්වා මේක සංවර්ධනය කරගන්න බලාපොරොත්තු වෙනවා. ඒකට මේ වෙනකොට අපි කටයුතු යොදලා තියෙනවා. ඔබතුමා මේ රටේ සියලුම ජනතාව දන්නවා මත්ස්‍ය තානම් ඉවත් කරගත්ත අපි මේ ආණ්ඩුවේ යහපාලන ආණ්ඩුව තියෙන කාර්යශූරී බව නිසා මත්ස්‍ය තානම් ඉවත් කරගත්තා. ඒ හින්දා අපිට දැන් යුරෝපයට මත්ස්‍යෝ අරින්න පුළුවන් පමණක් නෙමෙයි විශාල වට්ටමක් බාණ්ඩ 7000ක ප්‍රමාණයකට අපිට GSP සහනයක් ලැබුණා. හැබැයි මේකේ මං හිතන්නේ අපේ sannivedanaya පොඩ්ඩක් අඩුයි නියෝජක කතානායකතුමනි. විශේෂයෙන් මගේ මේ කාන්තා සංවිධානයට මම ස්වයං රැකියා ක්‍රමවේදයකට කාන්තාව 20000ක් මම පුහුණු කරමින් පවතිනවා කොළඹ දිස්ත්‍රික්කයේ අපනයන සඳහා. එහිදී මේ කාන්තාවෙන් ඇහුවාම GSP සහනය කියන්නේ මොකද්ද කියලා කවුද දන්නේ කියලා ඇහුවාම 100%ක ප්‍රමාණයක්ම මේ GSP සහනය කියන්නේ මොකද්ද කියලා දන්නේ නැහැ. මම හිතන්නේ අපේ ආණ්ඩුවේ අඩුපාඩුවක් මේක දැනුවත් කරන්න ඕනේ. විශේෂයෙන් බාණ්ඩ 7000ක ප්‍රමාණයක් යුරෝපයට අපිට යවන්න පුළුවන් තීරුබදු රහිතව 15%ක වගේ 20%ක වගේ ප්‍රමාණයක අපිට ඉතිරි කිරීමක් වාසියක් ලබා ගන්න පුළුවන් වෙළඳපොළවලට වැඩිය. දැන් මේකේ තියෙන විශේෂම කාර්යභාරය තමයි නියෝජ කතානායකතුමනි බොහෝ වෙලාවට මේ ආණ්ඩුව මොකද්ද කරේ කියලා අහනවා බොහෝ පිරිස. කරපු දේ තමයි මේ අත්තිවාරම. ඉතාම අමාරු අත්තිවාරමක් යහපාලන විශේෂයෙන්ම කොමිසම 9ක් ඇති කරලා තොරතුරු දැනගෙන මේ පනත වගේ දේවල් කිසිම ආණ්ඩුවක් විසින් කතා කරාට ක්‍රියාකාරීව මේවා ගෙනාපු නැති දේවල් අපි අමාරුවෙන් යම්කිසි ආකාරයකට ඉදිරි ගමන කැප කරලා අවුරුද්දක් තුල අපි මේක ස්ථාපනය කරලා හොඳ අත්තිවාරමක් විශේෂයෙන්ම ලෝක බලවතුන් 7 දෙනාගේ රැස්වීමේදී ලංකාව හැඳින්වුවේ චැම්පියන්ස් ඔෆ් ඩෙමොක්‍රසි කියලා. ඒකට විශේෂයෙන්ම ජනාධිපතිතුමා අගමැතිතුමා සහ අනිකුත් ඒ කාර්යභාරයට උදව් කරපු සියලු දෙනාම මේ පාර්ලිමේන්තු මන්ත්‍රීවරු අපි ඒකට සියලුම අපේ රටක් වශයෙන් අපි ආඩම්බර වෙන්න ඕනේ. අපිට එහෙම අගයක් ලැබුණ එක. ඒ අගේ ප්‍රතිඵලයක් තමයි මත්ස්‍ය තානම් ඉවත් කර ගැනීම, ඒ වගේම GSP සහනය ලබා ගැනීම. මේ GSP සහනය තුලින් පමණක් ඔබතුමාගේ අවධානය යොමු කරනවා නියෝජ කතානායකතුමනි බංගලාදේශයේ 2004දී බංගලාදේශයේ ඇඟලුම් කර්මාන්තයේ බිලියන 2.5යි ලංකාවේ බිලියන 3.5යි අවුරුදු 20කට පස්සේ බංගලාදේශයේ ඇඟලුම් කර්මාන්තයේ බිලියන 27යි ලංකාවේ බිලියන 3.5යි. ඉතින් අපි බලාපොරොත්තු වෙනවා මේ විශේෂයෙන් මේ GSP සහනය තුලින් ඇඟලුම් කර්මාන්තයේ පමණක් දෙගුණයක් බවට පත් කරගන්න පුළුවන් බිලියන 5ක වගේ ප්‍රමාණයක තියෙන ඇඟලුම් කර්මාන්තය බලාපොරොත්තු වෙනවා බිලියන 8ක්වත් මේ ඇඟලුම් කර්මාන්තයේ වර්ධනය කරගන්න ඉදිරි අනාගතයේදී GSP සහනය තුලින්. ඉතින් ඒ විතරක් නෙමෙයි විශේෂයෙන්ම අපේ මේ ලංකාවට විශේෂ අවධානමක් යොමුලා තියෙනවා අපේ පිහිටීම් අනුව නියෝජක කතානායකතුමනි. ෂී ජින්පින් ජනාධිපතිතුමා චීනයේ One Belt Initiative කියන ඒ වැඩසටහන යටතේ සේද මාර්ගය නැවතත් ආරම්භ කිරීමට නැවතත් පුනර්ජීවනය කිරීමට ලංකාව ප්‍රධාන ස්ථානයක් කේන්ද්‍රස්ථානයක් ලෙස තෝරගෙන තියෙනවා. ඒකේ අදියර තමයි අපි පළවෙනි අදියර තමයි විශේෂයෙන්ම හම්බන්තොට වරාය සම්බන්ධයෙන් ගත්ත තීන්දුව බිලියන 1.5 වගේ ණය ප්‍රමාණයක් අයින් කරගෙන ඒක සංවර්ධනය කරන ගාම රටට අවශ්‍ය සංවර්ධනය ඒ තුලින් ගෙන එන්න පුළුවන් අවස්ථාව අපිට උදා වෙනවා ගරු කතානායකතුමනි. විශේෂයෙන්ම බොහෝ දෙනා අහනවා මේ චීනයි අපි මේක එකතු වෙලා පබ්ලික් ප්‍රයිවට් පාර්ට්නර්ෂිප් එකක් එකකින් කරන්න පුළුවන් වුණොත් නියෝජ කතානායකතුමනි හම්බන්තොට වරායෙන් ලැබෙන ආදායමක 20% ආදායමක් රට තුලට ගන්න පුළුවන් වරාය ආදායමට වැඩිය. ඉතින් මේකේ තියෙන්නේ අනිවාර්යයෙන්ම මේක චීනය අපිත් එක්ක එකතු වුණොත් මේක දියුණු කරනවා චීනයේ අහකෙන් යන නැව් පව අපේ හම්බන්තොට වරායට ඒ වගේම ත්‍රිකුණාමල වරායට කොළඹ වරායට ගේන්න අපිට අවස්ථාව උදා වෙනවා. එයින් විශාල සංවර්ධනයක් කරා ගෙන යන්න පුළුවන් අපිට පියවරක් ලැබෙනවා විශේෂයෙන්ම චීනයේ මේ සම්බන්ධ වීමත් සමගම. ඒ වගේම නියෝජ කතානායකතුමනි ඒ තුලින් බලාපොරොත්තු වෙන හම්බන්තොටේ අක්කර 3000ක් ඒ වගේ මොණරාග ලක්කර 7000ක් ඒ වගේම මාතර ගාල් ලක්කර 2000 කළුතර අක්කර 2000ක් දැනටමත් ඇමතුමා සහ අපි සාකච්ඡා කරලා රෝජනා කියන සමාගමක් කැමැත්ත ප්‍රකාශ කරලා තියෙනවා තායිලන්තයේ ඉතා ඉක්මනින් අක්‍ර 2000ක ප්‍රමාණයක ඒ රෝජනා ආයතනයට තියෙනවා තායිලන්තයේ කාර්මික වෙළඳකලාප 7ක්. ඉතින් ලංකාවට තියෙන ආදරය, ලංකාවේ තියෙන මේ යහපාලනය, ඒ වගේම ව්‍යාපාර කිරීමේ සුසු වාතාවරණයක් ඇති කිරීම තුළින් ඔවුන් බලාපොරොත්තු වෙනවා අක්‍ර 2000ක 200ක් කර්මාන්ත ඊළඟ අවුරුද්දේ අවසන් වෙනකොටවත් මේ කාර්මික වෙළඳකලාපය ආරම්භ කරන්න. ඉතින් මේ තුළින් බලාපොරොත්තු වෙනවා ගරු කතානායකතුමනි, විශේෂයෙන්ම නියෝජ්‍ය කතානායකතුමනි, ඉන්දියාව, චීනය, මැලේසියාව, තායිලන්තය, සිංගප්පූරුව වගේ රටවල් එක්ක ඇති කරගන්නා ගිවිසුම් මේවා මේ අපිට ලාභ ලබා ගන්නවත්, ඇමැතිතුමාටවත්, අගමැතිතුමාටවත්, ජනාධිපතිතුමාටවත් මටවත් වාසි ලැබෙන අපිට යමක් ලැබෙන දේවල් නෙමෙයි. මේ රටේ ඉදිරි අනාගතයට අපිට ලැබෙනවා බිලියන 4 මාර්ක, අපේ රටවටේ බිලියන 4 මාර්ක වෙළඳ පොලක් අපිට ලැබෙනවා. මේ වෙළඳ කිසුම් අත්සන් කරාට පස්සේ අපිට විශාල භාණ්ඩ ප්‍රමාණයක් මේ රටේ නිෂ්පාදනය කිරීමට අපිට තීරුබදු රහිතව ඒ බිලියන 4 මාර්ක අලෙවි කිරීමේ අවස්ථාව අපිට ලැබෙනවා. ඉතින් ඒ අවස්ථාව අපිට උදා කර ගන්න පුළුවන්, ඒ අවස්ථාවකට ප්‍රයෝජන ලබා ගන්න පුළුවන් නියෝජ්‍ය කතානායකතුමනි. විදේශ ආයතන එතකොට ලංකාවේ නිෂ්පාදනය කරලා ලංකාවෙන් අපනයනය කිරීමේ කාර්යාවලියට මේ වෙනකොට විශාල උනන්දුවක් දක්වලත් ඒ වගේම කැමැත්ත පළ කරලා අපිත් එක්ක කතා කරලා තියෙනවා. ඉදිරි අනාගතයේදී මේ රටේ විශාල ප්‍රමාණයේ එවැනි කර්මාන්ත පටන් ගන්න. ඒ වගේම ඇමතුමා සඳහන් කර ආකාරයට ඔයිල් රිෆයිනරි එකක්, ඒ වගේම LNG ගෑස් ටර්බයින් ඩිස්ට්‍රිබියුෂන් දෙකක්, ඒ වගේම සිමෙන්ති කර්මාන්ත දෙකක් තුනක් වගේ ප්‍රමාණයක්, මේවා නැව් අලුත් වැඩියා කිරීම, මෙන්න මේ කාර්යභාරය අපි කරද්දි විශේෂයෙන්ම අපි කලින් පැවති මං හිතන්නේ තීන්දුව අපි වෙනස් කරා. ගල්ලංගුරු හරහා මෙගවට් 500 විදුලි බලාගාර දෙකක් හැදීමට තිබූ ඒ යෝජනාව අපි වෙනස් කරා. විශේෂයෙන්ම මේ රටේ ඉදිරි අනාගතය වෙනුවෙන් නියෝජ කතානායකතුමනි, මොකද ගල්ලංගුරු ඒ වගේ අපි ඒ හම්බන්තොට සහ ත්‍රිකුණාමලයේ ගල්ලංගුරු බලාගාර අපි ආරම්භ කරා නම් ඒ අවට අපිට අනිකුත් කර්මාන්තවලට නිෂ්පාදනය සඳහා අපිට අවස්ථාව නොලැබෙනවා. එයින්ද නියෝජ කතානායකතුමනි අපි ඒකත් වෙනස් කරලා LNG බලාගාර දෙකක් ඒ තුලින් විශාල නිෂ්පාදන ජාලයක් ඇති කරලා ඉදිරි අවුරුදු 3 ඇතුළත විශාල සංවර්ධනයක් අපි ජනතාව බලාගෙන හිටපු අත්තිවාරම දාලා හමාරයි. මේ අවුරුදු දෙක තුළ විශාල වෙනසක් ඇති වුණ නැහැ. ඒ අපි යහපාලන පදනම ඇති කරලා ශක්තිමත් ආණ්ඩුවක, ඒ වගේම ශක්තිමත් ආර්ථිකයක අපි පදනම ඇති කරලා ඉදිරි අනාගත අවුරුදු 3ක් යනකොට නියෝජ කතානායකතුමනි විශේෂයෙන්ම ඩොරල් 4000 තියෙන හරදාර ලඟ වෙලා තියෙන ඒකබුද්ධ ආදායම ඩොරල් 6000 දක්වා අපි උසස් කරගන්න බලාපොරොත්තු වෙනවා. ඒ කියන්නේ ජනතාවගේ ජීවන තත්ත්වය උසස් වෙනවා. ඉතින් මේ විශාල සංවර්ධනය බිලියන ඩොලර් බිලියන 10ක වගේ ප්‍රමාණයක් අපිට අවුරුදු 4ක් 5ක් ඇතුළත ලැබුණොත්, ඒ වගේම ජඩතල පහසුකම් දියුණු කරන ගමන්ම අධිවේගී මාර්ග මහනුවරට, ත්‍රිකුණාමලයට, යාපනයට, ඒ වගේම කොළඹ 10 කොන් 10 යා කරන සෑලු රේලු සේවය, මේ ආදී කටයුතු වලින් මම හිතන්නේ ඉදිරි අනාගත අපි බලාපොරොත්තු වෙන ශක්තිමත් ආර්ථිකයක් ඇති කරගන්න අපේ අමාත්‍යංශයටත්, ඒ වගේම ජනාධිපතිතුමාටත්, අගමැතිතුමාටත්, අනිකුත් අපේ ආණ්ඩුවටත් හැකියාව ලැබේ කියලා ප්‍රාර්ථනා කරමින් මගේ වචන ස්වාපය අවසන් කරනවා. බොහොම
ස්තුතියි.
கௌரவ பிரதி சபாநாயகர் அவர்களே, இன்றைய ஏற்றுமதி இறக்குமதி கட்டுப்பாட்டு சட்டங்களின் கீழ் நாட்டினுடைய பொருளாதாரத்தை மேம்படுத்துகின்ற, நாட்டினுடைய பொருளாதாரத்துக்கான வளங்களை கொண்டு வருகின்ற விடயங்கள் பற்றி பேசப்படுகின்ற இந்த நேரம், இந்த நாட்டிலே ஒரு பகுதி மக்கள் தங்களுடைய கடன் சுமைகளை செலுத்த முடியாமல் நாட்டிலே வாழுகின்ற மக்கள் அல்லாடுகின்ற ஒரு சூழலை அவதானிக்கக்கூடியதாக இருக்கின்றது. குறிப்பாக வடக்கிலும் கிழக்கிலும் வாழுகின்ற மக்களிடம், கிராமிய மக்களிடம் அவர்களுடைய பொருளாதாரங்களை சுரண்டும் வகையிலே மத்திய வங்கியில் அனுமதி பெறப்பட்ட சில நிறுவனங்களும், மத்திய வங்கியிலே அனுமதி பெறாத நிறுவனங்களும் கூட ஒரு முறைப்படுத்தப்படாத கடன்களை வழங்குவதன் மூலம் லீசிங் என்ற அடிப்படையில் அல்லது மைக்ரோ ஃபைனான்ஸ் ஸ்கீம், ஒரு சிறுநிதி கடன்கள் என்ற அடிப்படையிலும் கூட அவர்களுக்கு கடன்களை வழங்கி அந்த கடன்கள் கூடாக அந்த மக்களை ஒட்டாண்டிகளாக பட்டினிகளாக வாழுகின்ற ஒரு சூழலை இந்த நாட்டிலே உருவாக்கி கொண்டிருக்கிறார்கள். இந்த நாட்டிலே இருக்கின்ற ஒவ்வொரு தலைவர்களுக்கும் மிக தெளிவாக தெரியும், வடக்கு கிழக்கிலே வாழுகின்ற மக்களிடம் பெரும்பாலான தொழிற்சாலைகள் இல்லை, அவர்கள் தங்கள் தொழில்களுக்கு செல்வதற்கான வழிமுறைகள் இல்லை. அங்கே பட்டதாரிகள் தொடர்ந்து போராட்டம் நடத்துகின்றார்கள். எங்களுடைய கட்சியின் தலைவரால் கூட கடந்த வாரம் இதே பாராளுமன்றத்தில் ஒரு ஒத்திவைப்பு வேலை பிரேரணை கொண்டு வரப்பட்டது, பட்டதாரிகளுக்கான வேலைகளை வழங்குங்கள் என்று. ஆனால் வேலை வாய்ப்புகள் வழங்கக்கூடிய அளவிலே தனியார் துறைகள் அங்கு சரியான முறையில் விருத்தி செய்யப்படவில்லை. தனியார் துறைகள் என்று சொன்னாலும் கூட, உதாரணமாக 1983களுக்கு முதல் இயங்கிய யாழ்ப்பாணம் சீமேந்து தொழிற்சாலை, அல்லது பரந்தனில் இருந்த ரசாயன தொழிற்சாலை, ஆனையிறவு உப்பளம்,
ஒட்டி சுட்டான் ஓட்டு தொழிற்சாலை, வட்டக்கட்சியில் இருக்கின்ற அரசினர் விவசாய பண்ணை, வாழைச்சேனை காகித தொழிற்சாலை போன்ற இந்த பாரிய தொழிற்சாலைகள், ஆயிரக்கணக்கானவர்கள் பணிபுரிந்த இந்த தொழிற்சாலைகள், இந்த நிறுவனங்கள் எல்லாம் மூடப்பட்டதன் காரணமாகவும், இதுவரை யுத்தம் முடிந்து 7 ஆண்டுகளை கடந்தும் இவை ஆரம்பிப்பதற்கான எந்த முயற்சிகளும் மேற்கொள்ளப்படாததன் காரணமாகவும் தான் அங்கு வேலையில்லா திண்டாட்டம் என்பது ஒரு பாரிய அளவிலே காணப்படுகின்றது. உங்களுக்கு தெரியும், யுத்தத்தின் காரணமாக பல இளைஞர் யுவதிகள் இராணுவத்தின் மீதும் போலீசார் மீதும் கடற்படை மீதும் அவர்களுக்கு இருக்கிற பயம், கொண்டிருக்கிற வெறுப்பு, அவர்களை இன்னொரு அந்நிய படைகளாக பார்க்கின்ற நோக்குகின்ற விடயம், அந்த படைகளிலே அவர்கள் அங்கத்தவர்களாக சேர்வதிலே அவர்களுக்கு ஒரு பாரிய தயக்கம் இருக்கின்றது, அவரிடம் பயம் இருக்கின்றது. கடந்த காலங்களில் அவ்வாறு படைகளிலே இருந்தவர்களை படையினரே சுட்டு கொன்றது அல்லது அவர்களை படைகளிலிருந்து நீக்கியது, கட்டாயமாக ஓய்விலே செய்ய வைத்தமை போன்ற விடயங்களால் இப்பொழுதும் கூட அந்த மக்கள் அங்கே இருக்கின்ற இளைஞர்களிடம் அந்த பயங்கள் அதிகமாகவே காணப்படுகின்றது. இதனால்தான் தென்பகுதியில் இருக்கின்ற பல இளைஞர் யுவதிகள் ஊர்காவல் படைகளிலோ அல்லது இராணுவ கடற்படைகளிலோ போலீஸ் படைகளிலோ சேருகின்ற அளவிற்கு தமிழ் இளைஞர்கள் அவ்வாறான படைகளில் சேர முடியாத ஒரு சூழல், இன்னும் அந்த புரிதல் இந்த நாட்டிலே இல்லை என்பதைத்தான் நான் இந்த இடத்துல தெளிவாக சொல்ல விரும்புகிறேன். இந்த அடிப்படைகளில் தான் வறுமையும் வேலையில்லா பிரச்சனையும் இன்றைய வடக்கு கிழக்கிலே வாழுகின்ற தமிழர்களிடம் பாரிய அளவிலே காணப்படுகின்றது. கௌரவ பிரதி சபாநாயகர் அவர்களே, இந்த வறுமையும் இவ்வாறான சோகமும் வாழுகின்ற மக்கள் யுத்தத்தால் அதிகமாக பாதிக்கப்பட்டவர்கள். குறிப்பாக முல்லைத்தீவு, கிளிநொச்சி மாவட்டங்கள், மன்னார் மாவட்டத்தினுடைய வடக்கு பகுதிகள், வவுனியாவினுடைய வடக்கு பகுதிகள், யாழ்ப்பாணத்தினுடைய வடமராட்சி கிழக்கு, இந்த பகுதிகளில் இருந்த கிட்டத்தட்ட 420,000 மேற்பட்ட மக்கள் அகதிகளாக அந்த இடங்களில் இருந்து இடம்பெயர்ந்து அவர்கள் முள்ளிவாய்க்கால் வரை சென்று வவுனியாவினுடைய முகாம்களிலே வாழ்ந்துதான் மீண்டும் அவர்கள் தங்களுடைய சொந்த இடங்களுக்கு சென்று குடியேறினார்கள். அவர்களுக்கான வீட்டு திட்டங்கள் இன்னும் சரியாக நடைமுறைப்படுத்தப்படவில்லை. முழுமையானவர்கள் இன்னும் தங்களுடைய சொந்த இடங்களிலே சென்று குடியேற முடியவில்லை. காணாமல் போனவர்கள் தங்கள் பிள்ளைகளுக்காக இயங்கிக் கொண்டிருக்கிறார்கள். சிறையில் இருக்கின்றவர்கள் சிறையிலேயே வாடிக்கொண்டிருக்கிறார்கள். இவ்வாறான ஒரு பெரிய வெளிக்குள், ஒரு அரசியல் வெளிக்குள், பொருளாதார வெளிக்குள் அந்த மக்கள் வாழ்ந்து கொண்டிருக்கிறார்கள். இந்த நிலையில்தான் இந்த மக்களை நோக்கி பல்வேறுபட்ட இடங்களிலிருந்தும் இந்த சிறிய குறுகடன்களை வழங்குகின்ற நிறுவனங்கள் பாரிய அளவிலே தங்களுடைய பாய்ச்சல்களை அங்கே விரித்திருப்பதை காண முடிகிறது. இது மிக மிக ஒரு ஆபத்தானது. கிளிநொச்சி மாவட்டத்திலே இதுவரை 2009 பின்னர் சென்று குடியேறி தங்களுடைய வியாபார நிலையங்களை நடத்திய 7 வர்த்தகர்கள் தற்கொலை செய்திருக்கிறார்கள். அவர்கள் இந்த வாழ முடியாமல், இந்த கடன் சுமைகளை கட்ட முடியாமல் தற்கொலை செய்த வரலாறு கிளிநொச்சி மண்ணிலே இதுவரை 7 வர்த்தகர்களை தாண்டி இருக்கிறது. சந்தையிலே சிறு வர்த்தகர்களாக இருந்தவர்கள், பெரிய வர்த்தகர்களாக இருந்தவர்கள் கூட இவ்வாறு பாதிக்கப்பட்டிருக்கிறார்கள். இதனை விட பல வர்த்தகர்கள் தங்களுடைய வியாபாரம் முடங்கப்பட்ட நிலையில் அவர்களால் வியாபாரம் செய்ய முடியாத ஒரு சூழலுக்கு தள்ளப்பட்டிருக்கிறார்கள். கிளிநொச்சியில் இருந்த அனைத்து வர்த்தகர்கள், குறிப்பாக 412 வர்த்தக நிலையங்கள் முழுமையாக அழிக்கப்பட்டன. முல்லைத்தீவு மாவட்டத்தில் இருந்த 280 வர்த்தக நிலையங்கள் முழுமையாக அழிக்கப்பட்டன. மன்னார் மாவட்டத்தினுடைய தெற்கு பகுதியிலே மடுவிலே இருந்த வர்த்தக நிலையங்கள் 80 முற்றாகவே அழிக்கப்பட்டன. ஆனால் இதுவரை அந்த மாவட்டங்களில் வாழ்ந்த வர்த்தகர்களுக்கு அரசாங்கத்தினால் ஒரு நிவாரண கடன் கூட வழங்கப்படவில்லை என்பதுதான் துரதிருஷ்டவசமானது. விடுதலை புலிகளிடமிருந்த நகைகளை சரத் பொன்சேகா உட்பட கோத்தபாய ராஜபக்ச வரை அவர்கள் எடுத்துக்கொண்டார்கள். அது அரசாங்கத்திடம், அப்போது இருந்த அரசாங்கத்திடம் இருக்கிறதா, இப்போது இருக்கிற அரசாங்கத்திடம் இருக்கிறதா என்று தெரியாது. தமிழர் புனர்வாழ்வு கழகத்தினுடைய கிட்டத்தட்ட 300 கோடி ரூபாய்களுக்கு மேற்பட்ட நிதியை அப்போது இருந்த மகிந்த அரசாங்கம் முடக்கி கொண்டது. வங்கிகளிலே சட்ட ரீதியாக தமிழர் புனர்வாழ்வு கழகம் வைத்திருந்த 300 கோடி ரூபாய்க்கு மேற்பட்ட நிதியை அப்போதிருந்த மகிந்த அரசு தானாகவே பிடுங்கிக் கொண்டது. ஏன் இந்த பணங்களை கூட அந்த வர்த்தகர்களுக்கு வழங்கியிருந்தால் இவர்கள் இந்த தற்கொலை நிலைக்கு சென்றிருக்க மாட்டார்கள். இந்த நிலைமை இந்த நாட்டிலே பொறியோடி போயிருக்கிறது. அவர்களுடைய பணத்தை கூட அவர்களிடம் வழங்க முடியாத ஒரு சூழல் அவர்களுக்கு காணப்படுகின்றது. இவையெல்லாம் கடந்து வந்துதான் மெல்ல மெல்ல தங்களுடைய நிலங்களிலே அவர்கள் குடியேறி வாழுகிற பொழுது சிறு சிறு குழுக்களாக மக்களை பிரித்து அவர்களிடம் கடன்களை இந்த நிறுவனங்கள் வழங்குகின்றன. 1 லட்சம் ரூபாய் கடன் வழங்குகிறார்கள், 28% வட்டி என்று சொல்கிறார்கள். ஒரு வருட முடிவிலே அவர்கள் 128,000 ரூபாயை செலுத்த வேண்டி இருக்கிறது. ஆனால் அதுவல்ல, 128,000 முடியவில்லை. அவர்களிடம் முதல் 2 வாரங்களும் வட்டியும் முதலும் இல்லாமல் கடன்களை வசூலிக்கிறார்கள். அடுத்த 50 வாரங்களுக்கும் 52 வாரங்களில் மிகுதி 50 வாரங்களுக்கும் அவர்கள் அறவிடுகின்ற வட்டியும் கடனும் கிட்டத்தட்ட 60% வட்டி வரை அதை கொண்டு செல்கிறது. அந்த தாங்கள் வழங்குகின்ற கடனிலே மூன்றில் ஒரு பகுதியை அந்த நிறுவனம் பெற்றுக்கொண்டாலே அந்த நிறுவனத்துக்கு லாபம் என்ற அடிப்படையில் தான் அந்த மக்களிடம் கடன் வசூலிக்கப்படுகிறது. நான் சென்ற வாரம் கூட கிளிநொச்சியினுடைய பன்னங்கண்டி பகுதியால் நான் பயணம் செய்து கொண்டிருக்கிற பொழுது ஒரு வாய்க்காலுக்குள் வைத்து ஒரு பெண்ணை மூன்று கடன் வசூலிக்கின்ற நபர்கள் அவரை வற்புறுத்தி கொண்டிருந்தார்கள். நான் எனது வாகனத்தை நிறுத்தி அவர்களை பார்த்த பொழுது அது யார் என்று கேட்டால் அவர்கள் ஒரு தனியார் கடன் வழங்குகின்ற நிறுவனம். இவர்கள் அந்த பெண்களுக்கு கடன் கொடுத்திருக்கிறார்கள். அந்த கடனை சரியான திகதியில் கட்டாததனால் பெண்ணை கலைத்து வந்து வாய்க்காலில் வைத்து தண்ணீர் பாய்கின்ற வாய்க்காலிலே வைத்து கடனை வசூலிப்பதற்கு கட்டாயப்படுத்துகிறார்கள். இலங்கை மத்திய வங்கி இதனை எவ்வாறு பார்க்கிறது? கிளிநொச்சியிலே ஒரு கிளை இருக்கிறது மத்திய வங்கிக்கு, அதற்கு கீழே என்னென்ன நடவடிக்கைகள் மேற்கொள்ளப்படுகிறது? இதுதான் இந்த நாட்டில் நடக்கிற மிக கூடிய அளவு அவமானமான செயல். எவ்வாறு நான் ஏன் சொல்லுகிறேன் என்றால் இந்த மக்களுடைய வாழ்வாதாரம் மிக கூடிய அளவிலே பாதிக்கப்பட்டிருக்கிறது. பெண்களை சில முகவர்கள் கிராமங்களுக்கு செல்கின்றார்கள். கிராமங்களிலே சென்று மூன்று பெண்களை, ஒரு பெண்ணை அடையாளம் காணுவார்கள், அவரோடு சேர்ந்து இன்னும் இரண்டு பெண்களை அடையாளம் காணுவார்கள், பிற அவர்களை 6 பேர் ஆக்குவார்கள். 3 பேரும் மாறி மாறி பிணை வைத்தால் அவர்களுக்கு கடன் வழங்கப்படுகிறது. அந்த கடன் உச்சமான தொகையாக இருக்கிறது. வட்டியோடு செலுத்த முடியாமல் அவர்கள் வாரம் வாரம் ஒவ்வொரு கடன்களுக்கும் வட்டி செலுத்துவதிலும் தங்களுடைய வாழ்க்கையை போட்டுடைக்கின்ற நிலைக்கு தள்ளப்பட்டிருக்கிறார்கள். ஏற்கனவே இதே பாராளுமன்றத்தில் கௌரவ பிரதி சபாநாயகர் அவர்களே, முன்னர் பெண்கள் விவகார அமைச்சராக இருந்த கிஸ்புல்லா அவர்களே சொன்னார், வடக்கு கிழக்கிலே 90,000 பதிவு செய்யப்பட்ட விதவைகள் இருக்கிறார்கள். வடக்கு கிழக்கிலே இவ்வாறு குடும்ப தலைவிகளாக உள்ள விதவை பெண்கள் இவ்வாறான கடன்களுக்கூடாகத்தான் சிறு தொழில்களை செய்ய முனைகிறார்கள். ஆனால் அவர்களால் பெறப்படுகின்ற கடன் வட்டிகளை கட்ட முடியாமல் ஜீரணிக்க முடியாமல் குடும்பங்கள் தெருவுக்கு வருகின்ற சூழலுக்கு தள்ளப்பட்டிருக்கிறார்கள். பல வர்த்தகர்களுடைய நிலை, இவர்களுடைய பெண்களுடைய நிலை, குடும்பங்களுடைய நிலைமைகள் எல்லாம் மிக மோசமாக மாறியிருக்கிறது. யுத்தம் முடிந்த பிற்பாடு பலர் வெட்டு மிஷின்கள் வயல்களிலே அறிவுகளை நெல்லை வெட்டுவதற்கான வெட்டு மிஷின்களை பல லீசிங் கம்பெனிகள் கொண்டு வந்து கொடுத்தார்கள். விவசாயிகள் வேலையாட்கள் இல்லாத நிலையில் அந்த லீசிங் அடிப்படையில் அவர்கள் வாடகை குத்தகை அடிப்படையிலே அந்த வெட்டி மிஷின்களை வாங்கினார்கள், உழவு இயந்திரங்களை வாங்கினார்கள். இன்று அந்த உழவு இயந்திரங்களுக்கான நிதியை கட்ட முடியாமல் தொடர்ந்து 2-3 வருடங்கள் அவர்கள் பணம் செலுத்தி கிட்டத்தட்ட அதற்கான முதலீடு கட்டி முடித்து விட்டார்கள். ஆனால் இன்னும் வட்டி தான் கட்ட வேண்டிய ஒரு நிலையில் அந்த உழவு இயந்திரங்கள் வெட்டி மிஷின்களை எல்லாம் அந்த கம்பெனிகள் திரும்ப பறித்து சென்று விட்டன. இப்பொழுது கட்டிய காசும் இல்லை, அவர்கள் வாங்கிய லீசிங் மிஷினும் இல்லை, அவர்களிடம் எந்த அனுமானங்களும் இல்லாமல் தெருவுக்கு வந்த நிலையிலே அங்கிருக்கின்ற விவசாயிகளுடைய நிலைமை இருக்கிறது. வடக்கு கிழக்கினுடைய பொருளாதார நிலைமை இதுதான். யாருமே பொருளாதாரம் என்று பேசுகிற பொழுது ஏதாவது ஒரு வகையில் அங்கிருக்கின்ற வளங்களை சுரண்டலாமா அல்லது அங்கிருக்கின்ற சூழலை பாதிக்கக்கூடிய நிலைமையை உருவாக்கலாமா என்ற விடயங்கள் தான் அங்கு நோக்கப்படுகிறதே தவிர வடகிழக்கில் இருக்கிற மக்களுடைய பொருளாதாரத்தை மேம்படுத்தக்கூடிய வேலைகள் சரியான முறையில் எடுக்கப்படவில்லை என்பதைத்தான் நான் இந்த இடத்துல மிக முக்கியமாக சொல்ல விரும்புகிறேன். மிக மிக முக்கியமாக இன்று நான் இன்றைய தினக்குரல் பத்திரிகையில் கூட அகிலன் கதிராமர் அவர்கள் எழுதிய, பொருளாதார ஆய்வாளர் அகிலன் கதிராமர் அவர்கள் எழுதிய ஒரு கருத்துரையை நான் இங்கே முன்வைக்க விரும்புகிறேன். இன்றைய கடன் சுறாக்கள் என்ற தலைப்பிலே அவர் ஒரு கட்டுரையை முன்வைத்திருக்கிறார். அந்த கட்டுரையில் கூட அவர் குறிப்பிடுகின்றார், இந்த இங்கே காணப்படுகின்ற பல இந்த விடயத்தில் இத்தகைய சிறு நிதி திட்டங்கள் தொடர்பாக உறுதியான வட்டி வீதத்தை கொண்டிருப்பதற்கான இத்தகைய முன்னவர்களையும் நவ தாராளவாத புத்திஜீவிகளும் பொறியியலாளர்களும் எதிர்க்கின்றனர். வருடாந்த வட்டி 20% மேலானதாக இருக்கின்றது. இதனை விட இதிலே கூடுதலாக இந்த நிதி கம்பெனிகளின் கருத்தின் அடிப்படையில் பெண்கள் தான் பாதிக்கப்படுகின்றார்கள். கடந்த வட்டி வீதங்கள் எல்லாம் 28%-69% வரை அறவிடப்படுகிறது என்பதை இந்த கட்டுரையிலே பொருளாதார ஆய்வாளராக இருக்கின்ற அகிலன் கதிராமர் அவர்கள் மிக தெளிவாக குறிப்பிடுகின்றார். இலங்கையிலே 1910களில் முதன்முதல் இலங்கையிலே கூட்டுறவு சங்கங்களின் கடன் சங்கங்கள் உருவாக்கப்பட்டது. 1824 கூட்டுறவு இயக்கங்கள் உருவாக்கப்பட்டிருந்தாலும் கூட இலங்கையிலே 1910களில் இலங்கைக்கான ஒரு கூட்டுறவு சங்கங்களுக்கூடாக கடன் திட்டங்கள் மக்களுக்கு அறிமுகப்படுத்தப்பட்டது. அதே காலகட்டத்தில் 1960களிலே 10களிலிருந்து 50 ஆண்டுகள் கடந்து இலங்கையிலே மக்கள் வங்கி உருவாக்கப்பட்டது. இந்த மக்கள் வங்கியும் கூட்டுறவு கடன் சங்கங்களும் மக்களுக்கு ஒரு அங்கீகரிக்கப்பட்ட நிதி நிறுவனங்களாக கடன்களை வழங்கின. அப்பொழுது இந்த மக்களுக்கு கடன் சுமைகள் இருக்கவில்லை. தங்களுடைய சுய பொருளாதாரத்தை, தங்களுடைய பொருளாதாரத்தில் தங்கி வாழுகின்ற நிலைமையை அவர்கள் தாங்களாக சுயமாக வளரக்கூடிய ஒரு வல்லமை அவரிடம் இருந்தது. இது 72கள் வரை மிக மேலோங்கி இருந்தது. அந்த மக்கள் அந்த காலத்திலே பானுக்கு வரிசையிலே நின்றாலும் கூட, மரவள்ளிக்கிழங்குக்காக அடிபட்டிருந்தாலும் கூட, இலங்கையினுடைய பொருளாதாரம், குறிப்பாக யாழ்ப்பாண மண்ணினுடைய வெங்காயமும் மிளகாயும், மட்டக்களப்பிலே இருந்து வருகின்ற மீன் வகைகளும், திருவோணமலையிலே இருந்து வருகின்ற கடல் வளங்களும், இலங்கையினுடைய ஏனைய பகுதிகளில் இருக்கிற மக்களுடைய வளங்களும் ஒன்றிணைந்த ஒரு பொருளாதாரம் வளரக்கூடிய ஒரு சூழல் இருந்தது. திறந்த பொருளாதாரம் 77களுக்கு பின்னர் வந்த பிற்பாடு இங்கிருந்த மக்களுடைய சூழல் மாறியது. 83களுக்கு பின்னர் யுத்தம் நடந்த பொழுது வடகிழக்கினுடைய பொருளாதாரம் இன்னும் ஒரு அதள பாதாளத்துக்கு சென்றது. இதனைத்தான் இங்கு அகிலன் கதிராமர் குறிப்பிடுகின்றார். வடகிழக்கிலே யுத்தத்துக்கு பிறகு, இந்த யுத்தம் 30 ஆண்டுகள் அந்த மண்ணில் இருந்தது. யுத்தம் இருந்த பொழுது அந்த மக்களால் அந்த யுத்த சூழலுக்குள் ஒரு பொருளாதாரத்தை கட்டி எழுப்ப முடியவில்லை. சந்திரிகா அம்மையார் இருக்கிற பொழுதும் சரி, ஜேஆர் ஜெயவர்தன இருக்கிற பொழுதும் சரி, இலங்கையிலே ஒரு பாரிய பொருளாதார தடை வடக்கு கிழக்கிலே இருந்தது. சாதாரணமாக ஒரு பெட்டரிக்கு கூட மக்கள் வரிசையிலே இருந்து வாங்க முடியாத சூழல் இருந்தது. ஒரு சவர்க்காரத்தை வாங்க முடியாமல் பன்னிச்சங்காய்களாலும் பனங்காய்களிகளாலும் உடுப்புகளை தோய்த்த வரலாறுகள் அந்த நாட்களிலே காணப்பட்டது. ஆகவேதான் பொருளாதாரம் 100% முடக்கப்பட்டிருந்தது. அந்த 30 ஆண்டுகள் இந்த யுத்த காலத்தில் அரசாங்கத்தால் திட்டமிட்டு பொருளாதாரம் முடக்கப்பட்டிருந்த ஒரு சூழலில் திரும்பவும் யுத்தம் முடிந்த பிற்பாடு தங்களுடைய பொருளாதாரத்தை அவர்கள் கட்டி வளர்ப்பதிலே எவ்வாறு வளர முடியும்? இதற்குள் இந்த கடன், சிறுதொகை கடன்களை கொடுக்கின்ற, சிறுதிட்ட கடன்களை வழங்குகின்ற இந்த நிறுவனங்கள் இவ்வாறு மக்களை சுரண்டுகிற பொழுது அநேகமான பெண் தலைமைத்துவ குடும்பங்கள் தற்கொலை செய்யும் நிலைக்கு தள்ளப்பட்டிருக்கிறார்கள். இது மிக ஒரு பயங்கரமானது. இதனைத்தான் அண்மையிலே வடக்கு மாகாண சபையினுடைய கௌரவ உறுப்பினர் பசுவதிப்பிள்ளை அவர்கள் கூட மிக தெளிவாக சொல்லியிருந்தார். தன்னுடைய கண்களுக்கு முன்னால் பல பெண்கள் உயிரிழக்கும் அபாயத்துக்கு சென்றிருக்கிறார்கள் என்று. இவ்வாறு பல பேரும் சுட்டி காட்டுகிற பொழுதும் மத்திய வங்கி ஏன் இந்த விடயத்தில் கவனம் செலுத்தவில்லை? இந்த நாட்டினுடைய மத்திய வங்கி இந்த மக்களுடைய, வடகிழக்கிலே வாழுகிற மக்களுடைய பொருளாதார நிலையிலே அவர்களுடைய இந்த கடன் திட்டங்களை கட்டாயப்படுத்தி வழங்குகின்ற இந்த நிறுவனங்கள் தொடர்பாக ஏன் கவனம் செலுத்தவில்லை என்பதை தான் இந்த சபையிலே, உயர்ந்த சபையிலே கேட்கிறேன். கௌரவ பிரதி சபாநாயகர் அவர்களே, இது ஒரு மிக முக்கியமானது. இந்த மக்களுடைய பொருளாதாரம் மேம்படாத வரை, அவருடைய வாழ்க்கையிலே மாற்றங்கள் கொண்டு வரப்படாத வரை அவர்கள் தெருக்களிலே அநாதைகளைப் போல இருக்கிறார்கள். அவர்களுடைய கண்ணீரோடு சேர்ந்த வாழ்க்கை இருக்கிறது. ஏற்கனவே அரசாங்கம் அவர்கள் மீது பொருளாதார தடையை விதித்திருந்தது. விடுதலை புலிகளிடம் எடுத்த நகை மீள கொடுத்தால் கூட எத்தனை மக்கள் இன்றும் அந்த அவர்களுடைய வைப்பகங்களிலே, தமிழீழ வைப்பகத்திலே வைத்த அடகு நகைகளுக்காக பற்றி சீட்டுகளோடு இருக்கிறார்கள். அதனை விட பல வங்கிகளிலே அவர்கள் வைப்பு செய்திருந்தார்கள். இன்னும் பலர் வங்கிகளிலே வைப்பு செய்த ஆவணங்களை தொலைத்திருக்கிறார்கள். தொலைத்த ஆவணங்களை வைத்து தங்களுடைய கடன்களை, தாங்கள் வைத்த வைப்புகளை மீளப்பெற முடியாமல் இருக்கிறார்கள். இவ்வாறெல்லாம் கடுமையான நெருக்கடிகளுக்குள் வாழுகிற இந்த மக்களுடைய பொருளாதாரத்தை சுரண்டுகிற இந்த சிறு நிறுவனங்கள் மிக கூடிய அளவில் இந்த மக்களை பாதிக்க செய்கிறார்கள் என்பதைத்தான் நான் இந்த இடத்திலே குறிப்பிட விரும்புகிறேன். ஆகவே கௌரவ இந்த உயர்ந்த சபையிலே நிதியமைச்சர் அவர்கள் இல்லை என்றாலும் கூட பிரதி நிதியமைச்சர் அவர்கள் இங்கே இருந்தார். நீங்கள் இதை கவனத்திலே எடுத்து நிதி ராஜாங்க அமைச்சர் அவர்களே, ஏனைய சிரேஷ்ட அமைச்சர்களே, இந்த வடகிழக்கிலே வாழுகிற மக்களுடைய வாழ்க்கை, அவர்களுடைய பொருளாதார நிலையிலும் அரசியல் நிலையிலும் அவர்கள் மிக மிக பின்தங்கிய நிலைக்கு போய்கொண்டிருக்கிறார்கள். அவருடைய பொருளாதாரம் மேம்படுத்தப்பட வேண்டும். அவருடைய தொழிற்சாலைகள் இயங்கப்பட வேண்டும். அவருடைய தொழில்கள் தாங்களாக சுயமாக செய்யக்கூடிய வாழ்க்கை முறை உருவாக்கப்பட வேண்டும். வேலையற்ற பட்டதாரிகளுடைய வேலைகள் வழங்குவதற்கான முயற்சிகள் மேற்கொள்ளப்பட வேண்டும். அப்பொழுதுதான் இந்த பொருளாதாரம் இந்த நாட்டிலே ஒரு சமநிலைப்படுத்தப்பட்டதாக, அது ஏற்றுமதியாக இருக்கலாம், இறக்குமதியாக இருக்கலாம். இன்று மருந்துகள் அடித்த பப்பாளி பழங்களையும் மருந்துகள் அடித்த வாழைப்பழங்களையும் தான் நாங்கள் சாப்பிடுகிறோம். நாங்கள் இயல்பாக எங்களால் உற்பத்தி செய்யப்பட்ட கத்தரிக்காய்களையோ அல்லது மருந்தில்லாத சுய அடிப்படையில் சேதன வளமாக்கிகளை கொண்டு செய்யப்பட்ட பொருட்களை நாங்கள் காண முடிவதில்லை. காரணம், எல்லாமே ஒரு வர்த்தகத்தை நோக்கியதாக போய்கொண்டிருக்கிறது. யாழ்ப்பாணத்தினுடைய வெங்காயமும், யாழ்ப்பாண செத்தல் மிளகாயும், கிளிநொச்சியினுடைய நெல்லும், மட்டக்களப்பினுடைய நெல்லும் ஏன் இதுவரை சரியான முறையில் பயன்படுத்தப்படாமல் போவதற்கான காரணம் என்ன? இறக்குமதி செய்யப்படுகின்ற அரிசி, இறக்குமதி செய்யப்படுகின்ற வெங்காயம், இறக்குமதி செய்யப்படுகின்ற மிளகாய் வகைகள் இந்த நாட்டினுடைய மக்களின் பொருளாதாரத்தை பின்தள்ளி செல்கின்றது. அந்த மக்கள் பொருளாதாரத்திலே வளர முடியாமல் போகிறார்கள். விவசாயிகள் பின்தங்கிய நிலைக்கு போய்கொண்டிருக்கிறார்கள். கடந்த 2 ஆண்டுகளில் கடும் வறட்சி, இந்த வறட்சியினால் நெற்செய்கள் கடுமையாக பாதிக்கப்பட்டிருக்கிறது. நீங்கள் கிளிநொச்சி மாவட்டத்தில் இம்முறை 920 ஏக்கர் காணிகள் மட்டும்தான் 2.5 குளத்துக்கு கீழே விவசாயம் செய்ய வழங்கப்பட்டிருக்கிறது. 40,000 ஏக்கர்கள் உள்ள கிளிநொச்சி மாவட்டத்தில் 20,000 ஏக்கர்களுக்கு நீர் பாய்ச்சக்கூடிய வசதி இருந்தும் 920 ஏக்கர் நிலங்களுக்கு மட்டும் சிறுபோக நெற்செய்கை வழங்கப்படுகிறது என்றால் எப்படி அந்த விவசாயிகளால் வாழ முடியும்? சற்று சிந்தியுங்கள். 42,000 ஏக்கர் காணிகள் கிள்ளுச்சி மாவட்டத்தில் இரண்டமடு குளத்திட்டத்துக்குள்ளே இருக்கிறது. 22,000 ஏக்கர்களுக்கு ஏற்று நீர்ப்பாசனம் உட்பட அவர்களால் நீர் வழங்க முடியும், வாய்க்கால்களால் நீர் வழங்க முடியும். ஆனால் குளத்திலே தண்ணீர் இல்லாத காரணத்தால் 920 ஏக்கர் காணிகளுக்கு மட்டும்தான் உற்பத்திக்காக வளர்ச்சி வழங்கப்படுது, நீர் வழங்கப்படுகிறது. இப்படி என்றால் இந்த மாவட்ட விவசாயிகள் எவ்வாறு தங்களை வளர்த்து கொள்ள முடியும்? எவ்வாறு இவர்களால் வாழ முடியும்? இதேதான் எல்லா துறைகளிலும் காணப்படுகின்றது. சகல துறைகளிலும் இந்த வறட்சி கிளிநொச்சி மாவட்டத்தை கடுமையாக பாதித்திருக்கிறது, முல்லைத்தீவு மாவட்டத்தை கடுமையாக பாதித்திருக்கிறது, மன்னார் மாவட்டம் இலங்கையிலே மிக வறட்சியான மாவட்டம், கடுமையாக பாதிக்கப்பட்டிருக்கிறது. இதற்கான நிவாரணங்கள் உடனடியாகவே செய்யப்பட வேண்டும். தவறினால் இந்த மக்கள் அநேகமானவர்கள் வாழ முடியாத நிலைக்கு தள்ளப்படுவார்கள். ஆகவே தயவு செய்து கௌரவ பிரதி சபாநாயகர் அவர்களே, நான் இந்த இடத்தில் பதிவு செய்து கொள்வது, ஏற்றுமதி இறக்குமதி என்பதற்கு அப்பால் இது ஒரு நாட்டினுடைய பொருளாதாரத்தை தீர்மானிக்கின்ற விடயம். ஆனால் இந்த நாட்டின் ஒரு அங்கமாக இருக்கிற, யுத்தத்தை சந்தித்த, இரத்தத்தை சந்தித்த, வாழ்க்கையிலே அனுபவிக்க முடியாத துன்பங்களை சந்தித்த அந்த மக்கள் பொருளாதாரத்திலே வாழ்வதற்கு அவர்களுடைய அந்த பொருளாதாரத்தை மேம்படுத்த கொள்ளை அடிக்கின்ற இந்த கடன், இன்றைய கடன் சுறாக்களை இல்லாமல் செய்யுங்கள். அகிலன் கதராமர் குறிப்பிடுவது போல இந்த மக்களை சுரண்டுகிற சுறாக்கள் இல்லாமல் மாற வேண்டும் என்பதை குறிப்பிட்டு நிறைவு செய்கிறேன். நன்றி.